वर्णिवेशरमणीय दर्शनं मंदहासरुचिरारणं पूजितं सुरनरोत्तमरमुदा धर्मनंदनमहं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारी सर्वोपरि श्री स्वामी नारायणाय भगवते नमो नमः। सर्वकारण कारण परमधेय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सर्वाधार प्राण प्रिय प्रियवर सुखकर श्री घनश्याम महाराजाय नमो नमः। एकाकी वनवासी श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। सदानंदायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। आदि गुरु सद्गुरु वर्य महासमर्थ हरि रूप निमग्न साधु सेवक परम दास मूर्ति श्री गोपालानंद स्वामी ने नमो नमः। साधुता मूर्ति हरि गुरु तुल्य श्री मुक्तानंद मुने निष्ठावद परम पंडित श्री नित्यानंद स्वामी ने हरि सखी कविवर श्री ब्रह्मानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कोलानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने स्नेह मूर्ति सच्चिदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने नमो नमः। सर्वनंद सद्भ्यो नमो नमः। मम गुरु मोक्षदात्र सद्गुरुवर्य श्री राधा रमण स्वामी ने नमो नमः। दादा खाजर आदिभ्यः भक्तेभ्यः नमो नमः। सर्वप्रकट सद्गुरुभ्यो नमो नमः। सर्वसद्भ्यो हरिभक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2073 चैत्र सुद नौम बुधवार तारीख 5/4/2017 कुंडलधाम सीजीवाड़ी कथा मंडप में वाला भक्तों आपड़े 32 दिनात्मक धोनी पूर्णाहुति समारोह में उपस्थित छे। भगवान श्री हरि ना कथा वार्ता नो ज्ञान यज्ञ नो लाभ लईए छे। त्रिदिनात्मक सत्संग समारोहना द्वितीय दिनना बपोर पछीनू बीजू सत्र शुरू थाय छे। आजे रामनवमी छे हरिजयंती तेनो रात्रे भव्यतापूर्वक कुंडलधाममां आपणे बधा उत्सव उजवीशुं। काले बपोरे आ ज्ञान यज्ञनी समाप्ति ने अखंड धूननी समाप्ति थशे। एक सरस मजानुं चरित्र कहेवुं छे જેમાંથી ભગવાનનો ઘણો મહિમા થશે, ભગવાનમાં હેત થશે અને ભગવાનને પામવાનું બળ મળશે। માધવદાસમાંથી માધવાનંદ બન્યા સંતો, સંતોને બહુ કામ। માધવદાસમાંથી માધવાનંદ બેન। સખી દેખો મેરે બડે ભાગ્ય રે, અવારે ભાગ્યની વાત બહુ આવી। ધીના કથા ધીના કથા કે સખી દેખો મેરે બડે ભાગ્ય રે,
સખી દેખો મેરે બડે ભાગ્ય રે,
સખી દેખો મેરે બડે ભાગ્ય રે,
સખી દેખો મેરે બડે ભાગ્ય રે।
દિનો શામ સલુણે મોકુ સ્વાંગ રે,
દિનો શામ સલુણે મોકુ સ્વાંગ રે,
દિનો શામ સલુણે મોકુ સ્વાંગ રે,
सखी देखो, ये सखी देखो मेरे बड़े भाग्य रे,
देखो मेरे बड़े भाग्य रे,
सखी देखो मेरे बड़े भाग्य रे,
सखी देखो मेरे बड़े भाग्य रे।
बता माला फेरवो छे વાલા ભક્તો, આપણામાં એક સંત થઈ ગયા, એનું નામ માધવદાસ સ્વામી અથવા તો માધવાનંદ સ્વામી. મહારાજે નંદ સંતોમાંથી પછી દાસ પંક્તિના સાધુ બનાવ્યા ત્યારે એ માધવાનંદનું નામ માધવદાસ પાડેલું, પણ મૂળ શ્રીજી મહારાજના દીક્ષિત અને એનું નામ સ્વામી માધવાનંદ. આ સ્વામીએ બે ગ્રંથ લખ્યા છે, બે ગ્રંથના નામ એક સરખા છે. એક ગ્રંથનું નામ છે શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર અને એક ગ્રંથનું નામ છે શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર. એટલે આમ સરખા જ નામ છે, ખાલી ચરિત્રામૃત ને લીલામૃત, ટૂંકમાં ચરિત્ર અને લીલા આટલો જ ફેર છે. અને ગ્રંથો પદ્યાત્મક છે અને અદ્ભુત છે, એમાં લીલાઓ એવી સરસ છે કે એની કોઈ આમ સીમા નહીં. પરંતુ જ્યારે આત્માને પરમાત્મા મળે ત્યારે એને કેટલો આનંદ થાય એ આ સ્વામીના જીવનમાંથી જોયા જેવું છે. આ માધવાનંદ સ્વામીનો જન્મ વટામણ ગામમાં થયો હતો, અહીં નજીક વટામણ છે ને ભાલમાં ત્યાં, અને પોતે ઔદિચ્ય બ્રાહ્મણ હતા, ઔદિચ્ય બ્રાહ્મણ કુળમાં. સમત 1840માં આ મુક્તાત્માનો જન્મ થયો હતો. એમની અટક રાવળ હતી, બ્રાહ્મણમાં આવે ને રાવળ, ગાંફમાં બ્રાહ્મણ રાવળ છે. વેદ સામ એટલે શ્રીજી મહારાજનો વેદ એ જ એનો વેદ, અને ગોત્ર દધીચી હતું. એમનું નામ માધવરામ હતું, ભૂદેવ માધવરામ. અને એમના એક ભાઈ હતા, એનું નામ હતું પ્રભુરામ. અને મૂળજી બ્રહ્મચારી આમના મામા થતા, એટલે મૂળજી બ્રહ્મચારીના ભાણિયા. હવે એમને નાનપણથી જ સંસારનો અભાવ, જેમ આપણે નાનપણથી સંસારમાં ભાવ, એમ અમને નાનપણથી જ અભાવ. ઘણા નાના નાના છોકરા હોય ને એને કોણ પણવું છે તો આમ કે હા, એટલે નાનપણથી જ પણવાનો ભાવ. બોલો, આગલા જન્મની વાસના હોતો જન્મ હોય ને એટલે સંસાર એને જન્મો ત્યાંથી ગમે. પણ આને કોણ જાણે, કોઈક ધામના મુક્ત હશે એટલે એને સંસારમાં ભાવ જ નથી. અને નાનપણથી જ પરમેશ્વરને પામવાની લગની છે હૃદયમાં, આમ ભરી છે, હરીને પામી જવાની લગની ભીતર ભરી છે. અને એમનું જીવન બાળપણથી જ સત્સંગમય, સંયમમય, ભજનમય હતું અને સદગ્રંથનો આ અભ્યાસમય એમનું જીવન હતું. શાસ્ત્ર વાંચ્યા કરે, શાસ્ત્ર વાંચવું એને બહુ ગમે, સમજ્યા? અભ્યાસાન મા પ્રમદિતવ્યમ, એમ આપણું ભારતીય સંસ્કૃતિનું જોરદાર સૂત્ર છે કે અભ્યાસથી ક્યારેય તમારે કંટાળવો નહીં, અથવા તો અભ્યાસ તો રોજ કરવો જ, અભ્યાસની જગ્યાએ અભ્યાસના સમયે અભ્યાસ થઈ જવો જોઈએ કંઈક ને કંઈક સત્શાસ્ત્રનો. બીજું, તમારે મહેરબાની કરીને અભ્યાસ કરતી વેળાએ કે અભ્યાસ કરવાના સમયે કરવું નહીં. અભ્યાસાન મા પ્રમદિતવ્ય. આ ભૂદેવ અભ્યાસમય જીવન ગાળતા. આપણે શું થયું છે, અભ્યાસ ગમે જ નહીં. ઘણાને મારી જેમ શાસ્ત્ર વાંચવું ગમે જ નહીં, અને ઘણાને દયાળુ સ્વામી જેમ વાંચવું બહુ ગમે, સમજાણું? ઘણાએ વાલપના વેણ અને સ્વાસ્થ્ય સુધા વાંચ્યું જ નહીં. બોલો, એ કે તમે નવરાત છાપ્યા કરો ને લખ્યા કરો, આય ટાઈમ જોઈ આમાં મારે આંગળી ઊંચી નથી કરાવી, કારણ કે હારા હારા માણાને હેઠું જોવાનું થાય એવું હું ઈચ્છતો નથી. આપણે હવે બધાનો ખ્યાલ રાખીને જીવતા શીખવું છે. અર્થાત વાંચવાના પૂરા આળસુડો, એમ અભ્યાસ નહીં કરવાનો, સ્વાસ્થ્ય સુધારનો નહીં, વાલપના વેણનો નહીં, કોઈનો નહીં, જેને જે લખવું એ લખ્યા કરે. આ બધા નવરા વ્યાસ ભગવાન નવરા બધા ગ્રંથો લખ્યા કરે, આપણે એ બધું ક્યાં વાંચવાનું હોય તો? અને એ બધું વાંચીએ ત્યારે આ બધું સંસારનો ભોગ ને પૈસા ને આ બધું ક્યારે કરીએ? અને આવા સારા શાસ્ત્ર વાંચવાનો સમય જો આપણે બગાડીએ તો ટીવી જોવાનો સદુપયોગ ક્યારે આપણે જીવનમાં થાય? હારી હારી ફિલ્મ જોવાની ને એમાં બધા ઓલે અડધા લુગડા ન હોય એવા નાચતા હોય ને એ બધો લાભ જિંદગીમાં વિયો જાય. આવો કેમ મેરે પ્યારે યુવાનો, સારા શાસ્ત્રને વાંચીને એનો અભ્યાસ કરીને જો સારી બુદ્ધિ કેળવવા રહીએ અને સારું જ્ઞાન કેળવીને સારા સજ્જનને જ્ઞાની થવા રહીએ તો આ બચારાએ ચેનલો તૈયાર કરી હોય, ફિલ્મ તૈયાર કર્યા હોય, કેટલા ખર્ચે એ લોકોએ લુગડા વિના જે બધું કામ કર્યું હોય એ બચારાનું પાણી જાય ને, કેમ બોલ્યા નહીં? સંતોનો દાખલો પાણી જાય તો વાંધો નહીં, કેમ જે સંતો તોમ થાય પરોપકારી હોય, પણ લોકોએ જે દાખલો કર્યો હોય એને જોઈને સાર્થક આપણે કરવો જ જોઈએ. આ મતના કેટલાક છો? હા, અમે ઓલા જુવાનિયાઓને નાની ઉંમરનાને હારા ફોન ન દેવા એવી વાત કરી હતી, એ કોઈએ પાળી કે નહીં? બહુ સમાચાર નથી સે તમારી પાસે દે ફોન બધાએ કાઢને, એટલે આપણે પછી એવું બધું લખવાનું બંધ કર્યું. હવે મને એમ થયું કે આપણે ટ્રાય કરીએ, જો લોકો કાંઈક એમાંથી સુધરતા હોય તો આપણે થોડીક મહેનત કરીએ, પણ કાંઈ બહુ લાગતું નથી. તમારે બીજું પુસ્તક હવે લખવું છે ક્યારે? નથી લખવું કેમ? ઠાકી ગયા એકમાં. વ્યાસ ભગવાને જો કેટલા લખ્યા, કોઈ વાંચે ન વાંચે. આ સૂરજ હામું કોઈ જોવે ન જોવે ટાઈમે ઉગે છે ને, એમ હિંમત હારવામાં માણસનું તો એવું જ હોય. દયા દ્રષ્ટિ રાખો. હવે વાંચશે વાંચશે, એટલું બધું ખોટું લગાડવામાં વાંચશો ને. સદગ્રંથોના અભ્યાસમય હતા આ માધવરામ. પુસ્તક કાંઈક ને કાંઈક એના જીવનમાં ચાલુ, વાંચ્યા જ કરે. એક પુસ્તક પૂરું થાય એટલે બીજું વાંચે, એનો અભ્યાસ કરે, એ પૂરું થાય એટલે ત્રીજું વાંચે. જાજુ નહીં તો અડધો કલાક, કલાક પંદર મિનિટ તો એ સત્શાસ્ત્ર વાંચે છે. સારા સારા આ રીતે પુસ્તક પૂરા કરે. આવી ટેવ, આ ટેવ બહુ સારી. અને એમનું જીવન મુમુક્ષુતાથી સભર ભર્યું હતું. તેમણે પોતે જ એમના લખેલા આ શ્રી હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથના 56મા તરંગમાં જણાવ્યું, એને પોતે જ લખ્યું છે. એ શું લખે છે?
મારે સતસંગ મોરે પણ એ હ રઘુનાથની ઉપાસના તે હ, મારે સતસંગ મોરે પણ એ હ રઘુનાથની ઉપાસના. શ્રી કૃષ્ણની દેહ પણ હતી, રઘુનાથની પણ તે તો હતી. શ્રી કૃષ્ણની દેહ પણ હતી, રઘુનાથની પણ તે તો હતી.
આ એમના કાવ્યની ઝલક બતાવી. એ આવું લખે છે કે મને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ નહોતો મળ્યો, એના પહેલાં હું ભગત હતો ભગવાન રામનો, એની મારી ઉપાસના. કૃષ્ણ ભગવાનની એ ખરી, પણ રામની હતી એની બહુ હતી. આવું પોતે લખ્યું. આ વટામણના માધવરામના દિલમાં આ બધા શાસ્ત્ર વાંચતા વાંચતા સત્ય પ્રકાશ્યું. સત્શાસ્ત્રના અભ્યાસથી એના હૃદયમાં એક પાકો નિર્ણય થઈ ગયો કે મારે કોઈ પણ ભોગે ભગવાનને સાક્ષાત મળવું છે, પરમાત્માને મળવું છે, મારે પરમાત્માને મળવું છે, મારે ભગવાન પામવું છે, મારે પ્રભુ પ્રાપ્તિ જોઈએ, મારે પ્રભુ પ્રાપ્તિ જોઈએ. શું કરું, શું કરું તો મને ભગવાન મળે, શું કરો? કાશીએ જાઉં, પહેલા હું કાશીએ જાઉં અને ત્યાં ભગવાન ન મળે ને તો પછી દ્વારિકા જાઉં અને ત્યાં પણ પ્રગટ પ્રભુ જો મને ન મળે ને તો ગિરનારની ગુફામાં બેસીને આ મરણાંત તપ કરવું છે. કેમ જે ભગવાન મળ્યા વિના આ મનુષ્ય જન્મ વ્યર્થ છે. માટે મનુષ્ય દેહ ત્યારે સફળ માનીશ કે મને મારો ભગવાન મળે. વાલા ભક્તો, એ જમાનામાં એવું કહેવાતું હતું લોકવાણીમાં કે નવનાથ અને 84 સિદ્ધો ગિરનારની ગુફામાં રહે છે અને એમની ભેળા ભગવાન રહે છે. માટે માધવરામ એવું વિચારે છે કે ગિરનારની ગુફામાં બેસીને મૃત્યુ થઈ જાય ત્યાં સુધી તપ કરવું છે. ભગવાન માટે આ આયખું ધારણ કર્યું છે. ભગવાન માટે આ દેહ મેં માત્ર પુરુષોત્તમ નારાયણ માટે ધારણ કર્યો છે, એને માટે જ મારે વાપરવાનો છે. આ મારું શરીર મને પરમેશ્વરે જે આપ્યું છે તે મારે માત્ર ને માત્ર ભગવાન માટે વાપરવાનો છે, બીજા કોઈ માટે નહીં. ભગવાને મારી જિંદગીમાં મને જે કાંઈ સમય આપ્યો છે, 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષની જે આ કાંઈ આયુષ્ય આપી છે, એ તમામ આયુષ્ય પરમેશ્વરને ખાતર કુરબાન કરવી છે. એ ક્ષણ પણ મારે બીજા માટે બગાડવાની નથી. આ એના દિલનો રણકાર, અંદરનો એને જે કાંઈ ભાવ છે એ બોલું છું હું. મારો સમય, મારી તમામ શક્તિ, મને પરમેશ્વરે આપેલી તમામ વસ્તુ અને ભગવાન મને જે સ્થિતિમાં રાખે તે સ્થિતિ પરિસ્થિતિ ઓનલી મારા આત્માના આત્માને માટે મારે ઘસી મારવાની છે. બસ આ એક જ તાન, એક જ વાત આંટી પડી ગઈ માલિકો. નવનાથ અને 84 સિદ્ધો ગિરનારની ગુફામાં રહે છે ને એમની ભેળા ભગવાન રહે છે. પ્રથમ કાશીએ જાશ, ત્યાં ભગવાન જો મને નહીં મળે તો દ્વારિકા જાશ, અને ત્યાંય ભગવાન જો નહીં મળે તો પછી ગિરનારની ગુફામાં પલોઠી વાળીને બેસી જવું છે, ભલે દેહ પડી જાય કેસ, પણ મારે ભગવાન જોઈએ, ભગવાન જોઈએ, ભગવાન જોઈએ, બસ એક ભગવાન જોઈએ. આવી મારા દિલમાં ખુમારી ચડી. હું આવી જ વાત કર્યા કરતો હતો, આવી જ વાત વિચાર્યા કરતો હતો. એવી વાતમાં અન્ન ન ભાવે, રાતમાં તો નિદ્રા ન આવે. એણે પોતે લખ્યું કે પરમેશ્વરની પ્રાપ્તિ માટે મારા હૃદયમાં જે અતિ તીવ્રતા થઈ ગઈ એને કારણે મને ખાવું ભાવતું નહોતું, ખાવું નહોતું ભાવતું. આપણું કેમ છે? બહુ ભાવે છે એને, ખાવું નથી ભાવતું. એવી વાતમાં અન્ન ન ભાવે, અને રાતમાં તો નિદ્રા ન આવે. કેટલા પવિત્ર આત્મા હશે એના ઉપર કેવી ભગવાનની કૃપા, પૂર્વની પુનાઈ, યા તો કોઈ સંસ્કાર જ્ઞાન સમજણ હશે કે એને આવી લગ્ની ભગવાન મેળવવા માટે જાગી. વટામણના માધવરામને, ઔદિચ્ય બ્રાહ્મણને, આ આયર્યું વટાવણમાં બહુ આઘો નથી. હું એમને કોટી કોટી વંદન કરું છું, એના પગ પકડીને કહું છું કે મને તમારા જેવી ભગવાન મેળવવાની તીવ્ર ઝંખના જગાડો, કૃપા કરો. આ તમારું હું આખ્યાન ગાઉં છું, તમારા જેવું મને થઈ જાય, અન્ન ભાવે નહીં. શું અદભુત વાત છે.
મોહનજીને મળવાને ભૂદરજીને ભેટવાને તલખે છે મારું મન.
મોહનજીને મળવાને ભૂદરજીને
રોજ ભગવાનને પ્રાર્થના કર્યા કરું કે હે પરમાત્મા, મારે તમારું કામ છે, તમારું કામ છે, તમને મળવું છે, તમને ભેટવું છે, મારે તને જોવો છે વાલા, તો મારા આત્માનો આત્મા છો, સદાયનો મારો સંગાથી છો, તું મારામાં અખંડ નિવાસ કરીને રહ્યો છો, તું મારો હતો, મારો છો, મારો રહીશ, તારા વિના મારું કોઈ હતું નહીં, કોઈ હશે નહીં, કોઈ મારું રહેવાનું નથી, પલધો પલની આ જિંદગી છે, આ શરીર પણ મને તમે આપ્યું છે, એ પણ કાળ દાતા સાથ છોડી દેશે, સ્મશાનમાં બળી જશે, પણ હે ભગવાન, તમારો ભેટો થઈ જાય તો આ શરીરનો સદુપયોગ કહેવાય, તમે મને કેદી મળશો, તમે મને કેદી મળશો, તમે મને કેદી મળશો. સતત રટના લાગી. જ્યારે ભગવાનને મળવા કોઈ આત્મા રાત દિવસ બાવરો બને ત્યારે ભગવાન પોતે જ એને મળવા માટેની સુવિધા ઊભી કરે છે. એ પછી ભગવાનનું કામ છે. ભગવાને પોતે જ એક સંતને પ્રેરણા કરી. ભગવાન જ્યારે મળવાના થાય છે ત્યારે પહેલા સંતને મેળવી આપે છે. મેં કહ્યું તું સૂરજ ઉગવાનો થાય ત્યારે પહેલા અરુણોદય થાય છે, પછી સૂર્યોદય થાય. ભગવાન પહેલા આપણી જિંદગીમાં સંતને મોકલે છે. આપણી લાઈફમાં સંતનો પ્રવેશ થાય છે અને એ સંત દ્વારે આપણી જિંદગીમાં પરમેશ્વર પ્રવેશે છે. આવો નિયમ છે. ભગવાન શ્રીહરિએ કૃપા કરી અને પોતાના પ્યારા સંત પ્રભાનંદ સ્વામી અથવા પ્રભવાનંદ સ્વામી કહો કે પ્રભાનંદ સ્વામી કહો, આ સંતના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણે પ્રેરણા કરી એટલે આ સંત પોતાનું સંત મંડળ લઈ ફરતા 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 મુમુક્ષુને ગોતતા ગોતતા વટામણ ગામ આવ્યા. છે કોઈ ભગવાનની ભૂખ વાળો? અમે ભગવાન પીરસવા વાળા છીએ. છે કોઈ ભૂખ્યો ભગવાનના સુખનો? અમે ભગવાનનું સુખ દેવા વાળા છીએ. જેને ભગવાનનો ખપ હોય, ભગવાનની ગરજ હોય, ભગવાન જોતા હોય, ભગવાન વિના જેને ચેન ન પડતું હોય, એ આવો બધા. હે ભગવાનનો મહિમા કહી, ભગવાનની ચરિત્ર કથા સંભળાવી, તમને ભગવાન ભેળા કરી. પ્રભવાનંદ સ્વામીનો યોગ ખુદ પ્રભુએ જ કરાવ્યો. સારા સંત આવ્યા ગામમાં, બધા લોકો વાતું કરે કે સ્વામિનારાયણના સાધુ છે, બહુ હારા સ્વામી છે, ભગવાનની બહુ વાતો કરે છે, કીર્તન ગાય છે, બધા લોકો એમને સાંભળવા જાય છે. હું ગયો, બહુ મારી ઉંમર નહીં, સરખા મિત્રો અને મારો ભાઈ પ્રભુદાસ અમે બધા સ્વામીની કથા સાંભળવા બેઠા, પણ વાત સાંભળતા સાંભળતા મારું હૃદય તો માંડ્યું ઓગળવા. એવી ભગવાનની વાતો ક્યારેય જિંદગીમાં નહીં સાંભળેલી. આવા નિર્મળ સ્ત્રીધનના ત્યાગી સાચા સંત ક્યારેય નહીં જોયેલા. એમના દર્શન કર્યા, આંખો ઠરી, એમની વાતો સાંભળી તો કાન ઠર્યા, અને એમની સાંભળેલી વાતોને હૃદયમાં જ્યારે વિચારી ત્યારે હૃદય ઠર્યું, અને એ વાતને જ્યારે આત્મામાં ઉતારી ત્યારે આત્મામાં ટાઢું બોળ થયું. એ પોતે લખે છે કે એવી વાતમાં મને અનન ભાવે અને રાતમાં તો નિદ્રા ન આવે, એમ હતું મનમાં ને થયો સત્સંગ, વાતો સાંભળી વધ્યો ઉમંગ. આવી પરમેશ્વરની ભીતર ભડભડતી ભૂખ રૂપ આગ જગતી હતી અને સાધુ મળ્યા કે છે, અને સાધુની વાત સાંભળી એ વાત તો જાણે મારા અંતરમાં પરમાત્માના મિલનની ભડભડતી આગ હતી ને, એમાં કેરોસીન રેડાણું યા તો એમાં ઘી હોમાણું ને આય મોટો ભડકો થયો. વાતો સાંભળી વધ્યો ઉમંગ, ભગવાનને મળવાનો કેફ વધ્યો. શું અદ્ભુત કામ છે આ સંત પ્રેમી હતા માધવદાસ. સંતો પોતાને ગામ આવ્યા છે, સંતની વાતો સાંભળે છે, જઈને પૂછે છે કે સ્વામી કાંઈ જમવાનું, તો કે આ ભાઈ ભૂખ્યા છીએ. દોડતા એને ઘરે જઈ સંત માટે અન્ન લઈ આવ્યા. હો બ્રાહ્મણ પ્રભાનંદ સ્વામી વગેરે બધા સંતોને જમાડ્યા, પ્રેમથી જમાડ્યા, સંતો જમો. અને પછી પ્રભાનંદ સ્વામીએ સર્વાવતારી શ્રીહરિના મહિમાની એવી તો વાતો એના કાનમાં રેડી, હવે એને ભગવાન વિના જીવાય નહીં એવું થઈ ગયું. હો પુરુષોત્તમના પરચાઓ એવા એવા કહ્યા માધવદાસે, ને એમ થઈ ગયું કે હવે આવા ભગવાનને ભેટ્યા વગર જીવવું એ હરામ છે. વાતમાંથી વાત કરતા કરતા આ પ્રભાનંદ સ્વામીએ પોતાને જે પરચો થયો, પોતાની લાઈફમાં એને જે અનુભવાણું, એ ત્યાં કહ્યું આ મુમુક્ષુને. સ્વામી કહે છે કે સાંભળો, હું મારા જીવનની વાત કરું, મારી પોતાની. હું મારા પૂર્વાશ્રમમાં દીવ બંદરનો વાણિયો હતો. મારું પૂર્વાશ્રમનું ગામ દીવ બંદર. કોણ કહે છે? પ્રભાનંદ સ્વામી. આ મુમુક્ષુને વાત કરે છે. જ્ઞાતિએ કરીને હું વાણિયો હતો, હવે નહીં, હવે તો બ્રહ્મ સહજાનંદનો સંત. સાધુ થઈ ગયા પછી નાચ જાત ભૂલે નહીં, તો એમાં સાધુ પણ આવ્યું ન કહેવાય, હો એ સારું નહીં. ઘણાને સાધુ થઈ ગયા પછી પાછું એમ થાય કે હું હજી આ છું એમ, અલ્યા ભલામણા તું સંત છો. હા, બે ત્રણ સાધુ હતા ઓલકોર, ઓલા ગામમાં ભણવા ગયા હતા. એમાં પટેલોની કાંઈક વાત સાંભળી, તે સાધુ અંદર અંદર કે આપણે પટેલોએ કાંઈક સમજવું જોઈએ કે છું. તો એ કોકે કીધું, પણ તમે તો સાધુ છો. પણ કે સાધુ ભલે, પણ પટેલ તો ખરા ને, કે જોયું તમે આવું? આ સારું કહેવાય સંતો? તો ઘણા સાધુ થઈ ગયા હોય ને તો એમ કે એ ભણિયા, એટલે આપણે એમ કે ભાણિયા કેમ કરો, લે મારી બેનનો ભાણિયો છે. પણ તમે સંત છો, ત્યાગી છો, હવે તમારે બેન કેવી, ભાણિયો કેવો? પણ હાવ ગ્રહસ્થ જ હોય, ખાલી વેશ જ ભગવો હોય, બાકી ટોટલી વ્યવહાર ગ્રહસ્થ જેવો જ હોય. આ કાંઈ સાધુપણું ન કહેવાય. દેહ અને દેહના સંબંધીમાં હેત રહી જાય એ તો કુસંગ કહેવાય. આ સ્વામી એવા નથી. આ તો પેલા માધવદાસને ભગવાન સ્વામિનારાયણનો પરચો કહેવા માટે પોતાની વાત કરે છે કે હું પૂર્વાશ્રમમાં દીવ બંદરનો વાણિયો હતો. માધવરામ, હું મુંબઈ ધન કમાવા ગયો હતો. વાણિયાનો દીકરો ખરો ને, અમને પૈસાવાળા હોય, પૈસા કમાવા માટે તો અમે હો ગૌ ને બહે ગૌ ને 500 ગૌ ગમે ત્યાં જઈ, હવ સમુદ્ર ખેડી નાખી મુંબઈ ગયેલો. 2 વર્ષ વેપાર કર્યો અને ધોમ પૈસા કમાણો. ખૂબ રળ્યો અને પછી વહાણ લઈને હું દીવ બંદર આવતો હતો. મારી સાથે વહાણ ચલાવનારા ખારવા હતા. એમાં બધું કમાણેલું ધન હતું અને દરિયામાં અમે હાલ્યા આવતા. અને ભગવાનને કરવું, મધ દરિયે આવતા માધવરામ અમારું વહાણ તૂટ્યું. ગમે તે ઈજા થઈ ગઈ, માંડ્યું વહાણમાં પાણી આવવા. ત્યારે ખારવાએ કીધું કે હવે અમારા હાથમાં વહાણ નથી, વહાણ તૂટ્યું છે, હવે આ જહાજ બુડી જશે, માટે જેને જે સંભાળવા હોય એ પોતપોતાના ઈષ્ટદેવને સંભાળો ને જેને જે કરવું હોય કરો. અમે તો આ ભાગ્યા એમ કહી ખાણવા તો પડ્યા પાણીમાં અને એ લોકો તો તરી નીકળી ગયા. પણ હું વાણિયાનો દીકરો, તરવાનું કાંઈ જાણું નહીં, એમને ઊભો રહ્યો. વહાણ બુડ્યું, પરંતુ પરમેશ્વરની ઈચ્છાથી મારા હાથમાં એક પાટિયું આવી ગયું. વહાણમાં કાંઈક પાટિયા હશે, એમાં એક પાટિયું એવું હશે, એ પાટિયાને એણે બદબદલી લીધી. અને પછી તો બીજો કોઈ આધાર નહીં માધવરામ, એ પાટિયાને હું એવી બદભીરી ગયો કે જાણે કે મારો જીવન પ્રાણ હોય. અને વાત એ સાચી. હું તમને સવાલ પૂછું, એ પાટિયું વાલું કેવું લાગે? હે, મધ દરિયામાં એ પાટીએ બથ લીધી, પાટિયું વાલું કેટલું, એને કોઈ પાટિયું મુકાવે કેવું લાગે? આપણને ભગવાન એવા વાલા છે. એ લાકડાનું પાટિયું વાલું લાગે ને પરમેશ્વર આપણને વાલા નથી લાગતા, એનું કારણ જાણો છો સંતો? જ્યાં સુધી આ શરીરનો વિશ્વાસ છે ને ત્યાં સુધી ભગવાનમાં પ્રીતિ ન થાય. મુશ્કેલી આપણે આ થઈ છે. આપણને શરીરનો વિશ્વાસ છે, એને જો દરિયામાં શરીરનો વિશ્વાસ રહ્યો હોત કે પાટિયું ન પકડું તોય પણ હું કાંઈ મરું નહીં, તો એને પાટિયું વાલું થાય નહીં, એ પાટિયું છોડી દે. પણ એને એ પાકી ખાતરી હતી કે પાટિયું મૂકી દઉં તો હું બુડી જાઉં, નીચે મારું મૃત્યુ જ થાય, હું કોઈ કાળે જીવી શકું જ નહીં. એટલે એને પાટિયામાં પ્રેમ થયો. વાતમાં બરાબર ધ્યાન દેજો. આપણને આ શરીરમાં ભરોસો છે, શરીરમાં હેત છે, એટલે ભગવાન રૂપી પાટિયું પકડતા નથી. જો અમને ખબર પડે કે એ શરીર ગયું તો તરત પરમેશ્વર રૂપી પાટિયાને બદભીડી જાય. બોલો. પહેલા એને વાહણનો વિશ્વાસ હતો, એ વાહણને ભરોસે, વાહણને આધારે હતા, કોઈ ચિંતા નહોતી. વાહણ બુડી ગયું તો પાટિયું પકડી લીધું. આપણને આ શરીરનો અત્યારે વિશ્વાસ છે અને શરીરને ભરોસે હું અને તમે સુખી છીએ, પણ શરીર રૂપી વહાણ જો બુડે તો પરમેશ્વર રૂપી પાટિયું પકડાઈ જાય કે ન પકડાઈ જાય? પણ જ્યાં સુધી વહાણ હતું ત્યાં સુધી આ વાણિયાએ પાટિયું ન જાળ્યું. એ તો વહાણ ગયું ત્યારે પાટિયું પકડ્યું. વહાણનો વિશ્વાસ હોય ત્યાં સુધી કોઈ પાટિયાને બઠ લે નહીં. પાટિયા અડખે પડખે લાકડાના પીડ્યા હોય તોય કોઈ એને અડે નહીં, કેમ જે આધાર છે ને, શું કામ પાટિયાને પકડવું? એમ જ્યાં સુધી આ શરીરનો આધાર છે ને ત્યાં સુધી પરમેશ્વર રૂપી પાટિયાને હું તમે વળગવાના નથી. આ શરીરનો જો વિશ્વાસ હમણે વયો જાય, હમણે એમ ખબર પડી જાય કે આ છેલ્લો શ્વાસ છે, તો તરત હે મહારાજ પાટિયું પકડાય કે ન પકડાય, તો આનો અર્થ તો એ જ થયો કે ભગવાનને આપણે વળગતા નથી. એનું કારણ છે આ શરીરનો વિશ્વાસ. અને શ્રીજી મહારાજ તો એવું કહેતા કે મને આ દેહનો એક પળ માત્રનો વિશ્વાસ નથી, હું તો મૃત્યુને હાવ નજીક દેખું છું, મને આ દેહ મરશે એમાં જરાય વિલંબ જણાતો નથી, એક પળ વારનો વિલંબ જણાતો નથી. એ તો એમ જ રહેશે કે આપણે આ ઘડીએ ને આ પળમાં જ મરવું છે, અમને સતત આવું રહેશે. આવું મહારાજ કહેતા, આપણને એવું રહે છે? જો એવું રહે તો કેવું ભગવાનમાં વળગાય કલ્પના કરો, તો કેવું વળગી જવાય? વાહણ ગયું તો પાટિયાને કેવું વળગી જવાનું? એમાં શરીર બુડવા માંડે તો પરમેશ્વર કેવા પકડવા માંડીએ? પણ શરીરનો ભરોસો છે, શરીરરૂપી વહાણ હજી ભવસાગરમાં હેમખેમ હેલ્યું જાય છે, શરીર હજી તૂટ્યું નથી, ભાંગ્યું નથી, એવું મરી જાય તેવું માંદું પડ્યું નથી. એટલે પરમેશ્વરને ઓલા વાણિયાજી પાટિયાને જેમ બાજી પડ્યા એમ આપણે બાજી પડ્યા નથી. પણ જે દી શરીર ભાંગશે ને બુડશે તે દી ભગવાન બહુ સાંભળશે, પણ ત્યારે આપણે ભગવાન માટે કાંઈ કરી શકીએ એવા શક્તિમાન રહેશું નહીં. માટે અત્યારથી જ, હજી રોગ થયો નથી, માંદા પડ્યા નથી, ત્યાં જ શરીરને ક્ષણભંગુર માની એનો વિશ્વાસ છે એ ટાળી દઈએ તો તમામ વૃત્તિઓ ભગવાનમાં વાળી દઈએ, વળી જ જાય, ભગવાનને ચોંટી જ જવાય. શરીરના વિશ્વાસે આપણે ભગવાનને ચોંટતા નથી, બીજું કાંઈ નથી. જો હમણે એવું મનાય જાય કે એ મર્યો તો હે મહારાજ એમ બોલતા ને મહારાજમાં વળગી, પણ મોત દેખાતું નથી એટલે ભગવાનમાં ચોંટાતું નથી. મોત આપણામાં જ બેઠું છે, મરવાને કાંઈ વાર જ નથી, તો પણ આપણે જરાય આ સત્ય વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી. બધાયના દિલમાં એવો ભરોસો છે કે હજી કાંઈ હું એવો માંદો નથી અને એમ કાંઈ મરું નહીં, બધાને એવો ભરોસો છે. જે મરી ગયા ને એને બધાને એમ જ ભરોસો હતો કે એમ કાંઈ હું થોડો મરી જાઉં, હજી મને ક્યાં કાંઈ થયું છે. કાંઈ થયા વગર માણસ એક સેકન્ડમાં મર્યા આપણે જોયા છે, એની ક્લિપો જોઈશ, કાંઈ નહોતું ગલોટિયું ખાઈ ગયા, તમે જોઈએ છે ને. તો હું પૂછું છું, આવા હાવ તુચ્છ નાશવંત ક્ષણભંગુર શરીરનો હું અને તમે કેમ વિશ્વાસ રાખીએ છીએ? પહેલું એ પૂછું કે વિશ્વાસ રાખ્યા જેવું છે? આ શરીરનો એક ક્ષણ વિશ્વાસ રાખ્યા જેવું છે તમે હોય એવું મને કહો. નક્કી ખરું એક ક્ષણનો કે આ ન મરે? શું માંદા પડીએ ને 6 મહિના હોસ્પિટલમાં રહીએ પછી જ મરીએ એવો નિયમ છે? કાંઈ વાર નથી ને, તો પણ દિલમાં શરીરનો વિશ્વાસ રહેશે કે નહીં? અને જેને એક ક્ષણનો પણ આ શરીરનો વિશ્વાસ ન હોય એનું જીવન કેવું હોય, એ શું કરતો હોય? અને આપણું જીવન આપણે જોઈ લો તો ખબર પડી જશે કે હું જે કાંઈ ભગવાન ભૂલીને કે ભગવાન મૂકીને બીજું ત્રીજું કરું છું એનું કારણ એક જ છે કે મને હજી એમ છે કે હું એમ હમણાં નહીં મરું એટલે બીજું કરું છું. બાકી ખબર પડી જાય કે એ ગયો તો સ્વામિનારાયણ 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 સિવાય હરામ જો બીજું કાંઈ કરીએ તો. બીજું કરીએ છીએ એનું કારણ છે આ શરીરનો વિશ્વાસ. ભગવાનને પામવામાં શરીરનો વિશ્વાસ બહુ મોટો આડરૂપ થયો છે, આડો આવીને ઊભો છે, એટલે ભગવાનમાં આપણે વળગતા નથી, ચોંટતા નથી. શરીરરૂપી વાહણ ભાંગે તો પ્રભુરૂપી પાટિયો એવું ઝાલી પાડીએ કે કોઈ મુકાવે હું કાપી નાખે તોય મૂકી નહીં. બોલો, હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે આ દીવબંદરના વાણિયાએ પાટિયાને બાદ ભીડી લીધી, હવે કોઈ એને એમ કે આ ઘડીક પાટિયું મૂકી દે તો ઠંડો રસ પીવા દઉં તને, એ પાટિયું મૂકે. કોઈ એને એમ કે તું પાટિયું મૂકી દે તો આ નવ સુંદરી હું તને પરણાવું, એ પાટિયું મૂકે. આપણને કોઈ એમ કે તમે ઘડીક ભગવાનની સ્મૃતિ મૂકી દો, આપણે શું કરીએ? ઘડીક ભગવાનની સ્મૃતિ મૂકી દો, આ રસ પી લો, આ લગ્ન કરી લો, આ સંપત્તિ ભેળી કરી લો, પછી ભગવાન બચ્યો. આપણે શું કર્યું છું આદિ સુધી જિંદગીમાં? અને હજી હું કરવાના છીએ? સાચું સમજીને એ સત્યને હું અને તમે કેદી વળગવાના છીએ? આ બહુ મોટો એક પ્રશ્ન છે. અને જે કોઈ સત્યને વળગી ગયા છે એને સત્યનો સાક્ષાત્કાર થયો છે, અને જે અસત્યના ભરોસે રહ્યા છે, અસત્યને સત્ય માનીને જીવા છે ને એને જ સાચું માનીને એના વિશ્વાસે બિચારા પરમેશ્વરને ભૂલીને ખોટામાં જ ખોટી થયા, એ બધા એમના મરી ગયા, એને કોઈને ભગવાન મળ્યા નથી. માટે વાત વિચારવા જેવી છે. પ્રભવાનંદ સ્વામી કહે છે કે મેં પાટિયું પકડ્યું, એણે કીધું કે મેં એવી બથ ઝાલી પાટિયાને અને દરિયામાં માંડ્યો તરવા, ભગવાન હંભાર્યા કરું છું, કોઈ બચાવવા વાળો નહીં. મોટી મોટી માછલીઓ દેખાય એ ખાઈ જાય, એની બીક લાગે, મનમાં એમ થાય કોક મગર આવશે પાટિયા હોતો ગળી જાય, ફફડાટનો પાર નહીં, પાણીની ઝાલકો વાગે, પાણી ટાઢું લાગે, ચારેય કોર જળ સિવાય કાંઈ દેખાય નહીં, માત્ર એક આધાર પાટી. આ મારી સ્થિતિ થઈ માધવરામ વાણિયાનો દીકરો અમથોય બીકણ અને દરિયામાં આવી રીતે એકલો પાટીએ પડી ગયો. સ્વામી પછી શું થયું? પછી એક વાત તો પાકી, હું જીવું છું એટલે મરી નથી ગયો એ તો તને ખબર જ છે, પણ એક દિવસ ગયો, રાત પડી, મારા બાપ દરિયામાં રાત પડી, ઓન મારું પાટિયું, ચારે કોઈ ખારું પાણી. કલ્પના કરો, મારી તમારી એ સ્થિતિ થઈ હોય તો એ કેવી વેદના ને કેવો ભય ને કેવી મુશ્કેલી હોય તમે વિચારતો કરો બાપા. એમાં મોજું મોટું આવે ને તો પાટિયું ઉપર ચડી જાય ને આપણે હેઠે વયા જઈએ, એ વસો આમ બળ કરીને પાટિયામાંથી ચડવું પડે. આખી રાત દરિયામાં પાટિયો હું, એ પાટિયો કેવું વાલું બોલો, પાટિયા જેટલા પરમેશ્વર વાલા ખરા? સવાલ એ છે, વાલા સંતો સવાલ આ છે. આપણે ભવસાગરમાં ડૂબકા જ ખાઈ છે, પણ પરમેશ્વર રૂપી પાટિયું આપણને આપણા આત્માનો આધાર મનાતો નથી. અને તુચ્છ એવા ઘરને, તુચ્છ એવા સગા સંબંધીને, હડેલ એવા આ શરીરને આધાર માનીને આપણે જીવી રહ્યા છીએ. આનાથી કોઈ મોટી ભ્રમણા નથી, આનાથી કોઈ મોટો દગો નથી, આનાથી જબરી કોઈ છેતરપિંડી જાત છેતરામણ નથી. સાચો આધાર આત્માનો માત્ર ને માત્ર એક પરમેશ્વર હોવા છતાં આપણે પરમેશ્વરને બાજી પડ્યા નથી, વળગી પડ્યા નથી, એને ચોંટી ગયા નથી, એને આપણો આત્મા અર્પણ કર્યો નથી. તુચ્છ નાશવંત દુઃખ દેનારું આ શરીર એને આત્મા અર્પણ કરીને બેઠા, આને આપણું સ્વરૂપ માનીને બેઠા, આને પોતાનું માનીને બેઠા, વાલું કરીને બેઠા, દેહના સુખને પોતાના સુખને બરાબર પ્યારા માન્યા અને બહુ મોટી ભૂલ ખાઈને બેસી ગયા છીએ. હવે કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. શિબિરો સગળી ગયા, આત્મીય સભા સગળી ગયા, જ્ઞાન ગોષ્ઠી કથાન વાર્તાન શાસ્ત્ર બધું ચગળી ગયા. સાચી વાત ઘડી બે ઘડી મગજ ઉપર રહે છે અને પછી તરત દેહને દુનિયા સાચા લાગે છે અને એને બરાબર સજાવવા શણગારવા હળિયા પાટી કરીએ છીએ અને પરમેશ્વરને મેળવવાનું હાવ ભૂલી ગયેલા જ હોઈએ છીએ. માધવરામ, એક દિન એક રાત ગઈ, મારી થીતિ હું થઈ હશે કલ્પના કર. બીજો દિવસ ગયો, હું એકલો પાટિયા હારે સમુદ્રમાં હિલોળે ચડેલો. હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. બીજા દિવસની હાંજ પડી, મારું શરીર દુખે, ભૂખ એવી લાગી, તરસ એવી લાગી, નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં હોવાનું. માધવરામ, બીજી રાત થઈ, આખી રાત દિવસ થયો. માધવરામ, બે ત્રણ ચાર પાંચ છ, હાથ રાત ને હાથ દિવસ. હું દરિયામાં પાટિયા હારે તરતો રહ્યો, મર્યો નહીં. અને પછી તો બહુ ભૂખ્યો થયો, બહુ તરસ્યો થયો અને બહુ થાક્યો માધવરામ. અને મનમાં એમ થઈ ગયું કે હવે આ દરિયામાં કોઈ ન બચાવે, અહીં કોઈ ન આવે ને હવે હું નહીં જ જીવું. પછી મારા ગાઢ ઢીલા પડવા માંડ્યા, અંદરથી ભાંગવા માંડ્યો, બધી રીતે ત્રાસો. પછી માધવરામ, મને એમ થયું કે હવે નહીં જીવાય, શું કામ જીવવા માટે બળ કરું છું, હવે આમાં ક્યાં બચાય એવું જ છે. પછી મેં મરવાનો વિચાર કર્યો કે હવે પાટિયું મૂકી દઉં અને સુખે બુડી જાવ તો પાર આવે, આ દુઃખ તો હવે મોત કરતાં વધી ગયું. સ્વામી, પછી શું થયું? અને પછી તો એવું થયું માધવરામ કે મેં મરવાનું મનોમન નક્કી કર્યું, મરવું મને ગમતું નહોતું ને જીવવું જાતું નહોતું, જીવાય એમ હતું નહીં ને મોત વાલું થતું નહોતું, તેમ છતાંય જીવવું એટલું બધું કડવું થઈ ગયું, પછી મોત મીઠું થયું. હે કે જીવવું એટલું બધું કડવું લાગ્યું કે એની અપેક્ષાએ મોત હવે મીઠું લાગે એવું થયું. પછી મેં વિચાર કર્યો કે હું પાટીઓ મૂકીને હું છેલ્લો શ્વાસ લઈ લઉં, પૂરું કરી દઉં, બીજું આમનામ ક્યાં સુધી દુઃખી થાઉં. અને જેવું હું પાટીઓ મૂકવા ગયો અને એ જ વખતે આકાશવાણી થઈ, માધવરામ આકાશમાંથી અવાજ આવ્યો, હે વણિક, તું મરીશ નહીં, તું સોરઠ દેશમાં જાજે, ત્યાં તને ભગવાન મળશે. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શું અવાજ આવ્યો. એમ ફરી વાર અવાજ આવ્યો કે વાણિયા, પાટિયો મૂકીશ નહીં, તું મરીશ નહીં, તને નહીં મરવા દઈએ, તું નહીં મર, તું જીવતો રહીશ, તું સોરઠ દેશમાં જાજે, ત્યાં તને ભગવાન મળશે. મેં તો પાટિયું મૂકું મૂકું વિચાર્યું તું, ફરીને બાજી પડ્યો, જીવવાની આશા બંધાઈ ગઈ ને સાથો સાથ આકાશવાણીએ તને પરમેશ્વર મળશે આવું વરદાન આપી દીધું મને, તો દરિયામાં આનંદનું મોજું ફરી વળ્યું હૃદયમાં. હાવ ભાંગી ગયેલો, નિરાશ થઈ ગયેલો, હેરાન હેરાન થઈ ગયેલો, એમાં આકાશવાણીએ મારા હૃદયમાં એવો ઉમંગ અને આશા અને આનંદ પ્રેર્યો કે એની કલ્પના હું આઈ નથી કરી શકતો. મને એ નહોતું સમજાતું કે હું કઈ રીતે જીવતો રહીશ, અહીંથી મને કોણ બચાવશે, કોણ ઉગારીને બારો કાઢશે. પણ આકાશવાણીમાં મને ભરોસો એટલે પાટીએ વળી વળગી પડ્યો અને આમ જોયા કરું કે કોણ બચાવશે, કેમ બચાવશે, કેમ અહીંથી કાઢશે, હું કેમ જીવીશ હવે. અને ત્યાં તો અચાનક દીવના એક વાણિયાનું જહાજ મારી પાસે આવતું દેખાણું. પરમેશ્વરે કૃપા કરી દરિયામાં પાટીએ વળગેલો હું જોયા કરું કે દૂર કોઈ વહાણ આવે છે અને હા મારી તરફ આવે છે. ભગવાનની કૃપા, ભગવાન તમારી કૃપા, સડસડાટ કરતું જહાજ મારી પાસે આવ્યું. આ પરમેશ્વરે મોકલ્યું. પાટિયામાં હું જોલા ખાતો તો ઈ દીવના વાણિયાએ મને ઓળખ્યો. ઓ તારી આ તો આપણા ગામનો વાણિયો. અને તરત જ મને દરિયામાંથી એણે કાઢ્યો, વાણ ઊભું રાખીને પકડ્યો, ઓળખીને વાહણમાં નાખ્યો. પણ હું તો લાકડા જેવો થઈ ગયો હતો, શરીર વળે ને. પણ પછી મને એ લોકો શેક કરવા માંડ્યા. શેક કરે છે, મને પાણી પાયું. 7 દિવસ સુધી એને મને શેક કર્યો. તમારે હરખું થયું અને મને પછી 14મે દિવસે એને રાબ પાય. રોજ મને રાબ પાય. 7 દિવસ સુધી મેં રાબ પીધી ત્યારે માધવરામ હું હારો થયો. પણ મને પરમેશ્વરે બચાવ્યો હતો. એ વાણિયાએ મને મારે ઘરે પગાડ્યો દીવ બંદર. પણ મારે મન એક જ વાત હતી કે હે વાણિયા, તને સોરઠમાં શ્રીહરિ મળશે. અને હવે મારે મન સંસાર હરામ હતો. સગા સંબંધીને ઘર બાર મિલકત પૈસા નકામ હતા. મારે માત્ર એક ભગવાનનું જ કામ હતું. હું ઘર બાર પરિવાર બધું છોડી અને દ્વારિકા જવાનો વિચાર કરું છું. આકાશવાણીએ ખાલી એટલું જ કીધું હતું કે સોરઠમાં ભગવાન મળશે. તો મેં જાણ્યું કે સોરઠને શેઢે દ્વારિકા દરિયાને કિનારે છે, ત્યાં મને પરમેશ્વર મળશે. સોરઠમાં ભગવાન એટલે ક્યાં, કયા ગામમાં, કઈ જગ્યાએ, કોની પાસે, કાંઈ પૂરું સરનામું નહીં. પણ હૈયામાં હિંમત હતી. જેણે દરિયામાંથી બચાવ્યો છે એ પરમેશ્વર મને હવે જરૂર મળશે. માધવરામ, હું દ્વારિકાના રસ્તે ચડ્યો. હે પ્રભુ મને વહેલા મળો, હે પ્રભુ મને વહેલા મળો. ચાલતો ચાલતો હું લોજ ગામમાં આવ્યો ને ત્યાં હાંજ પડી ગઈ. ગામમાં પૂછ્યું કે મારે અહીંયા રાત રહેવું છે, રાતવાસો થાય એવી કોઈ જગ્યા ખરી? ભાગોળે બેઠેલા ભાબલાઓએ કીધું કે અહીંયા ઓલા રામાનંદજીનો આશ્રમ છે, એમાં બધાને રોટલા દે છે સદાવર્ત, હાલે ભાઈઓ જા વાણિયા ન્યા. એ રામાનંદ સ્વામીના આશ્રમમાં હું રાતવાસો કરવા ગયો. અંદર જ્યાં પ્રવેશો, સાંજની સંધ્યા આરતી થઈ ગયા પછીની કથા વાર્તા હાલતી હતી. સદગુરુ રામાનંદ સ્વામી પાટ માથે બેઠા હતા, ગાદી તકિયા હતા. સ્વામીની વિશાળ કાયા, મોટું વિશાળ ભાલ, આજાન બાહુ, સફેદ વસ્ત્ર પહેરેલા, મોટી સ્વામીની ફાંદ, ગૌર મૂર્તિ, પ્રભાવશાળી શરીર. મને એમ થયું કે આ કોણ હશે? હું તો જૈન સભા ચાલુ હતી એટલે બેહી ગયો. ત્યાં તો એ સદગુરુ રામાનંદ સ્વામી કહે છે, દીવ બંદરના વાણિયાજી અને મારા કાન ચમક્યા. ક્યાં કોને કહે છે? હું આમ હામું જઉં છું. સ્વામી બોલ્યા, તમને કહું છું, ઊભા થાવ. સ્વામી, તમે મને કેમ ઓળખ્યો? ભગવાનની કૃપાથી અમે તમારા જેવાને ઓળખી છે. સમુદ્રમાં કેમ થયું? હજ તારીખ. સ્વામી, તમને એ કોણે કીધું? સાત દિવસ પાટીએ કેવા બાજ્યા હતા? આકાશવાણીએ મોકલ્યા એમને. આટલી વાત કરી ત્યાં તો મને શેરડા પડી ગયા કે સોરઠમાં તને ભગવાન મળશે એમ આકાશવાણીએ કીધું. એ ભગવાન બીજા કોઈ નહીં, આજ રામાનંદ સ્વામી ભગવાન. મને ભગવાન મળ્યા એમ કરીને વાણીઓ માંડ્યો દંડવટ કરવા. આકાશવાણીએ કીધું તું એ આજ મારા મનની વાત, મારા જીવનની વાત, મારું નામ, મારું ગામ, મારી જાત, મારી સ્થિતિ પરિસ્થિતિ બધું જાણે છે. આ હથેળી પાણી ભાળે એમ ભાળે છે. આ પરમેશ્વર છે. મેં રામાનંદ સ્વામીનો નિશ્ચય કર્યો. રામાનંદ સ્વામીએ મને પ્રેમથી બોલાવ્યો, આશ્રમમાં જમાડ્યો, મને ઉતારો આપ્યો. મેં સ્વામીનો સમાગમ કર્યો અને એમને ભગવાન માની એમની કંઠી બાંધી એમનો સત્સંગી થયો. પછી સ્વામીની રજા લઈ અને હું મારે ગામ દીવ બંદર આવ્યો. અખંડ રામાનંદ સ્વામીનું ભજન કરું, સ્વામીનું ધ્યાન કરું, મારે આનંદનો કોઈ પાર નહીં. મારા ગામમાં આવીને મેં પ્રેમચંદભાઈને, પ્રેમચંદભાઈની દીકરી પ્રેમબાઈને, એવા કેટલાક મુમુક્ષુ આત્માઓને સત્સંગ કરાવ્યો. રામાનંદ સ્વામીનો ભગવાન પણ એ નિશ્ચય કરાવ્યો અને એ બધાએ ખૂબ સારો સત્સંગ કર્યો. મારે વાક્ય કરીને મારા પરચાની મેં ગામમાં વાત કરી અને સોરઠમાં લોજ ગામ છે ત્યાં મને ભગવાન મળ્યા. આવી બધી વાતો કરી તો મારા ગામમાં થોડાક લોકો રામાનંદ સ્વામીને મારી જેમ ભગવાન માનનારા થયા. અમે સત્સંગ કરીએ, વાતો કરીએ. પછી 2 વર્ષે મને એમ થયું કે હવે મારા પ્રભુને દર્શને જીયાવું. આ જૂના જમાનાની વાત છે. ઈચ્છા થાય ને તરત હાલી નહોતું નીકળાતું, દેશકાળ જોવા પડતા હતા. વર્ષે 2-5 વર્ષે દૂર દેશમાં માંડ એકવાર દર્શને જવાતું. આજ જેવું નહીં. 2 વર્ષ થયા ત્યારે હું રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે દીવ બંદરથી પાછો લોજ ગયો અને હું લોજ પહોંચ્યો અને એવો મારા હૃદયમાં આંચકો વાગ્યો કે ન પૂછો વાત. હું ત્યાં ગયો ત્યારે મને સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી તો સ્વધામ સિધાવી ગયા છે અને મારે જીવવું જાય એવું ન રહ્યું. મારું રૂમાડે રૂમાડું હળગ્યું અને હું તો પોક મૂકીને રડવા લાગ્યો. બધા મારી હામું જોવા માંડ્યા કે દીવબંદરના વાણિયા એટલું રડે છે કેમ. ત્યારે એક કૌશિકાનંદ સ્વામી મારી પાસે આવ્યા, બીજા વૈષ્ણવાનંદ સ્વામી મારી પાસે આવ્યા. એમણે મને બહુ પ્રેમથી છાનો રાખવાની કોશિશ કરી કે શેઠ છાના રહી જાઓ. મેં રડતા રડતા કીધું, હું છાનો કેવી રીતે રહું, મારા ભગવાન મને મૂકીને વૈયા ગયા. ત્યારે એમણે કહ્યું, તમે છાના રહી જાઓ, તમને અમે ભગવાન બતાવીએ. ભગવાન કે હા, તમે છાના રહી જાઓ, તમે માનો છો એવું નથી. તમારા ભગવાન ભલે વૈયા ગયા, પણ હવના ભગવાનને એ દેતા ગયા છે. હાલો આંખો લૂસી નાખો, મોઢું ધોઈ નાખો, તમને ભગવાન બતાવીએ. એમ કહીને મારું બાવડું પકડ્યું, મને સ્વસ્થ કર્યો, પાણીનો લોટો આપ્યો, મેં મોઢું ધોયું, લૂછી અને એમની હારે ગયો. એક ઓરડામાં પાટ ઉપર સહજાનંદ સ્વામી બેઠેલા, ઓગણીસ વર્ષની ઉંમર, અદભુત સૌંદર્ય સંપન્ન મૂર્તિ. એ બે સંતોએ મને એમ કીધું, આર્યા ભગવાન. હું તો હામું હામું જોઈ રહ્યો, સહજાનંદ સ્વામીની હામું જોઉં, આ બે સાધુની હામું જોઉં, મારા મનમાં એમ થાય કે આ બધું શું છે. મેં કહ્યું, સંતો આ ભગવાન નોય. સંતો કે, શેઠ આજ પ્રગટ અંતરિયામી પરમેશ્વર છે, તમ માનો. પણ મારા મનમાં વાત ગળે ન ઉતરે. બે સંતો મને સમજાવવાની કોશિશ કરે અને મારા અંતરમાં વાત બેહે નહીં. ત્યારે મારા મનમાં એક વાત ઘોળાયા કરતી હતી કે ભગવાન હોય એ તો અંતરની જાણે, આ સહજાનંદ સ્વામી મારા અંતરની વાત જાણતા હશે. મને જે રીતે સત્સંગ થયો છે એ બધી વાત આ સહજાનંદ સ્વામી જાણે? બે સંતો કહેતા હતા એટલે મેં ઉપરથી આ હા કરી, પણ મને કઈ ઘડ ન પડી. અને પછી તો સભા ભરાણી. સહજાનંદ સ્વામી આવીને રામાનંદ સ્વામી જે પાટ ઉપર બેઠતા હતા એ પાટ ઉપર આવીને બેઠા, પડખે પડખે બધા ઉભા રહી ગયા. સભામાં કેટલાક માણસ બેઠા હતા. પેલા બે સંતો મને સભામાં લઈ આવ્યા, બેહો. એક બાજુ બહેનોની સભા ભરાઈને બેઠી હતી અને સહજાનંદ સ્વામી આવીને સભામાં બેઠા અને બધાની ચિત્તવૃત્તિઓ સહજાનંદની મૂર્તિમાં તલ્લીન હતી. મને સહજાનંદ બહુ ગમતા, પણ મને મનમાં એમ થાય કે ભગવાન હોય એ તો અંતરનું જાણે, આમને હું ભગવાન કેમ માનું. રામાનંદ સ્વામીએ તો મારી બધી વાત કરી દીધી હતી એટલે મને એમને ભગવાનપણાનો નિશ્ચય થયો હતો. એ જ વખતે માધવરામ, એ જ વખતે બહેનોની સભામાં એક નાની એવી બાળકી ઊભી થઈ, એક દીકરી ઊભી થઈ અને એવું બોલી કે હું અગતરાયના પર્વતભાઈની દીકરી છું, મારી માતાનું નામ રાધાબાઈ. હે દીવબંદરના શેઠ, આખી સભાની નજર એ બાજુ વહી ગઈ અને સહજાનંદ સ્વામી તો મોઢા આડો રૂમાલ રાખીને મનમન હસે છે. એ પર્વતભાઈની દીકરી એમ બોલી, હે દીવબંદરના શેઠ, તમને આ સહજાનંદ સ્વામી ભગવાન છે એ નથી મનાતું ને અંદરથી? ત્યારે મને એમ થયું કે આ હાવ નાની છોકરી આ મારા હૃદયની વાત કેવી રીતે બોલે છે. હે શેઠ, તમે રામાનંદ સ્વામીને વિશે ભગવાનપણાનો નિશ્ચય કર્યો છે એમ કહીને માંડી બોલવા બોલો. માધવરામ, મારી આખી જિંદગીની બધી વાત બોલી ગઈ ત્યારે હું બહુ મૂંઝાણો. મેં પહેલાં કૌશિકાનંદ સ્વામીને વૈષ્ણવાનંદ સ્વામીને બોલાવ્યા કે સ્વામી મારું મગજ ભમે છે, મારે કાંઈ અક્કલ કામ કરતી નથી, આ છોકરી આવું બધું બોલે છે. ત્યારે સંતોએ એમ કહ્યું કે શેઠ ગભરાવાની કોઈ જરૂર નથી, તમારા ઉપર પરમેશ્વરની કૃપા ઉતરી રહી છે, ધીરજ રાખો. આ છોકરી બધું જાણે છે, આ છોકરી અંતર્યામી છે, આ છોકરી ભગવાન છે. સંતોએ કહ્યું કે ના, એ મારું કેવી રીતે જાણે છે? તો કે આ પાટે બેઠા છે ને 20 વર્ષના, એના પ્રતાપે એ જાણે છે. તો એ સહજાનંદ સ્વામી ભગવાન છે? તો કે એ તો અમે તમને ક્યારના કહીએ છીએ. શેઠ, આ સહજાનંદ સ્વામીને પ્રતાપે આ બધા બેઠા ને સાધુ, એ બધા અંતર્યામી છે. હે કા, પણ આ સહજાનંદ સ્વામીને પ્રતાપે, પૂર્ણ પુરુષોત્તમ અવતારના અવતારિયા સ્વામિનારાયણ છે. અને આટલી વાત કરી ત્યારે મને એમ થયું કે હારું, હું માનું, હું તો રડી પડ્યો. મને સાધુ વાલા બે સાધુને હાથ જોડ્યા કે મને આમાંથી બહાર કાઢો, આ ગોચવણમાંથી બહાર કાઢો, આ તો નીચેનો મુજારો છે, મારી નાખે એવો મુજારો છે. અને એ જ વખતે એ બે સંતોએ મહારાજની હામું જોયું, હાથ જોડ્યા, કાની માથે કૃપા કરો. અને એ વખતે એ સહજાનંદ સ્વામી મારી હામું જોઈને હસ્યા અને તરત જ મને સમાધિ થઈ. માધવરામ, એ સમાધિના સુખની હું તને શું વાત કરું. સમાધિમાં મને એવું દેખાણું કે મારી આગળ આગળ એ 20 વર્ષના સહજાનંદ સ્વામી હાલ્યા જાય છે, હું એની પાછળ પાછળ જાઉં છું. અમે બધા બહુ ધામમાં ગયા, જ્યાં જઈએ ત્યાં સહજાનંદ સ્વામીનું ત્યાંના ધામાધિપતિઓ અને ધામના મુક્તો સ્વાગત કરે. મને એમ થાય કે ઓહો, છેલ્લે અમે અક્ષરધામમાં ગયા. ત્યાં અક્ષરધામની જે મૂર્તિ પુરુષોત્તમ નારાયણની, એમાં આ સહજાનંદ સ્વામી લીન થયા. હું તો જોઈ રહ્યો અને ત્યાં અનંત કોટી મુક્તો હાથ જોડીને ઉભા છે. અને એ સહજાનંદ સ્વામી જે સ્વરૂપમાં લીન થયા, એ મૂળ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપના બાજુમાં સિંહાસનની નીચે ઊભા ઊભા રામાનંદ સ્વામી એ પુરુષોત્તમ નારાયણને પવન નાખે છે એવા મેં દર્શન કર્યા. ત્યારે મેં હાથ જોડીને રામાનંદ સ્વામીને કીધું, અરે મારા ભગવાન. ત્યારે રામાનંદ સ્વામીએ કીધું કે શેઠ, આ સ્વામી નારાયણ છે ને, એ ભગવાન છે, એ સર્વોપરી પરમાત્મા છે, અમારા જેવા તો અનંત છે. માટે હવે તમે આજથી એમને સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ માનીને ભજો. આવું મને સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી અને દેખાડ્યું. અને મેં દ્રઢ ગાંઠ વાળી કે આ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. પછી પરમાત્માએ મને સમાધિમાંથી જગાડ્યો. જાગતાની સાથે હું એ યુવાન સહજાનંદ સ્વામીના ચરણમાં પડ્યો અને મેં હાથ જોડ્યા કે આપે મારા ઉપર જે કૃપા કરી છે એને હું કયા મોઢે વર્ણવું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ મંદ મંદ હસતા એવું બોલ્યા, વ્યાસાદિક અવતાર ઇન સમાન ઐશ્વર્ય શુભ, વ્યાસાદિક અવતાર ઇન સમાન ઐશ્વર્ય શુભ. શેઠ, વ્યાસ આદિક જે જે અવતારો થયા એમના જેવું જ ઐશ્વર્ય. ભાસત હૈ યહ બાર મમ પ્રતાપે મમ દાસ મેં,
ભાસત હૈ
તાપે મમ દાસ મે
ભાસત હે યહ બાર મમ પ્રતાપે મમ દાસ મે
ભાસત હે યહ બાર મમ પ્રતાપે મમ દાસ મે
હે દેવ બંદર ના વણિક વ્યાસ વગેરે જે કોઈ અવતારો થયા એ બધા અંતર્યામી હતા, બધા પ્રતાપી હતા. એમના જેવું જ ઐશ્વર્ય આ બધા બેઠા છે ને મારા દાસ સંતો, એમાં સૌમાં વર્તે છે, એ મારા પ્રતાપે વર્તે છે. આ બધા બેઠા એમાં બધા એમાં બોલી દીકરી બોલી ને એ મારા પ્રતાપે બોલી.
મેં પુરુષોત્તમ અક્ષરધામી સર્વાતીત સબંતો સ્વામી
સર્વાતીત સબંતો સ્વામી.
એક હું જ પુરુષોત્તમ છું, સર્વાતીત હું છું, સર્વનો સ્વામી હું છું, હું અક્ષરધામનો ધામી છું.
ધર્મ સ્થાપન કોઈત આયો મે ધર્મ સ્થાપન કો,
હું ધર્મ સ્થાપન કરવા માટે
ધર્મ અને ભક્તિ ને ઘેરે પ્રગટ થઈને આવ્યો છું. યહ મમ મર્મ યથાર્થ સુનાયો યહ મમ મર્મ યથાર્થ સુનાયો યહ મમ મર્મ યથાર્થ સુનાયો.
આ મારા અંતરનું રહસ્ય તમને યથાર્થપણે કહ્યું.
સુની સો જન મન મેં ધરી લીના,
એ વાત સાંભળીને મેં પરમાત્માને મનમાં ધારી લીધા.
સુની સો જન મન મેં ધરી લીના,
સો જન મન મેં ધરી લીના,
પુરુષોત્તમ પ્રભુ નિશ્ચય ચીના,
પુરુષોત્તમ પ્રભુ નિશ્ચય ચીના,
પુરુષોત્તમ પ્રભુ નિશ્ચય ચીના.
પુરુષ
એ જ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીનો મેં નિશ્ચય કર્યો.
દીવ બંદર નિજ કે સિધાયા,
દીવ બંદર નિજ કે
તિત હરિજન કો મર્મ સુનાયા,
તિત હરિજન કો મર્મ સુનાયા,
મેને મર્મ સુનાયા, મેને મર્મ.
હવે મારે મન ગોટાળો મટી ગયો ને પાકું થઈ ગયું. પછી એ પ્રગટ ભગવાન સ્વામિનારાયણને હૃદયમાં ધારી એનો પાકો નીચે કરી સંતોનો સમાગમ કરી હું લોજમાંથી રજા લઈ મારે ગામ દીવ બંદર આવ્યો માધવરામ. ત્યાં આવીને મેં ત્યાંના જે રામાનંદ સ્વામીના મેં જ સત્સંગી બનાવેલા એવા પ્રેમચંદભાઈ, એમની પુત્રી પ્રેમબાઈ વગેરે બધા સંબંધીજનોને આ બધી વાત કરી. મને જે સમાધિ થઈ, સમાધિમાં અનુભવ થયો, લોજમાં મેં સહજાનંદ સ્વામીને જોયા, એમની વાત સાંભળી, એમણે જે મને કીધું એ બધું મેં કીધું. પણ એ લોકોને રામાનંદ સ્વામીનો જ દ્રઢ નિશ્ચય થઈ ગયેલો હતો એટલે મારી વાત એકેય ન માની. એ તો કે ના, અમને તો રામાનંદ સ્વામી ભગવાન મનાય છે.
હરિજન રામાનંદ ગુરુ કા નહીં માનત સો મત ઇન હું કા,
એને તો ન માન્યો.
સબ મિલી હરિ દર્શન કુ આયા, તબ હરિ તિન કુ લક્ષ્ય કરાયા.
પછી એ બધાએ ભેળા મળીને ભગવાન શ્રી હરિના દર્શને ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે જેમ મને સમાધિ કરાવી હતી એમ જ એ લોકોને લક્ષ્ય કરાવ્યો સમાધિ કરાવી.
समाधि में अक्षर पूर देख्या, पुरुषोत्तम सहजानंद देख्या, रामानंदादिक बहु मुक्ता, सेवा सजत स्नेह संयुक्ता, स्नेह युक्त रामानंदादिक मुक्तो सहजानंद सर्वोपरि स्वामी नारायण नी सेवा करता जोया, त्यारे ये बधाना हृदय में मारी जेमज समझाणू ने निश्चय थयो। यौ पुरुषोत्तम रूप स्वामी सहजानंद प्रभु,
यौ पुरुषोत्तम रूप स्वामी सहजानंद प्रभु,
या पुरुषोत्तम यो पुरुषोत्तम रूप, आज पुरुषोत्तम रूप सहजानंद स्वामी छे,
स्वामी सहजानंद प्रभु, यो पुरुषोत्तम रूप स्वामी सहजानंद प्रभु,
और निरखिच भी अनूप, निरखिच भी अनूप, ये निरखिच भी
समाधि से जागे जन सु समाधि से,
यज जागे जन सु समाधि से, जागे
जन सु समाधि से,
समाधि में जाग्या अन पाकु थी गयू के आ सहजानंद स्वामी पुरुषोत्तम छे। आ रीते गाम लोगों ने सत्संग थयो। પછી એવો ડઢ નીચે થયો કે મહારાજને માટે પ્રેમભાઈએ વસ્ત્ર અલંકાર ઘરાણા બધું બનાવ્યું, પણ ઓલો ઠગ આવ્યો કે હું નારાયણનો ભાઈ નર છું, અને એવી બધી વાતો કરી કે તમારી પેલી પૂજા જે છે બધી કરવાની લાવો, હું એમને આપી દઈશ, એમ કહીને બધું ઠગી ગયો, ભાગી ગયો માળો। અને પછી મહારાજે સંતો મોકલા, ત્યાં ગયા અને સમજાવ્યું કે આવા ઠગ બગથી ચેતતા રહેજો। પછી ભગવાનને માટે એમણે નવીન વસ્ત્ર અલંકારો ફરીવાર કર્યા, ઘરાણા કર્યા, અને પછી આ પ્રેમભાઈ ને બધા દીવબંદરના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં બિરાજમાન હતા ત્યારે ભગવાન માટે વસ્ત્ર અલંકાર આદિક લઈને આવ્યા। મહારાજે સામે જઈને પૂજા સ્વીકારી, અને મહારાજ બોલ્યા કે આટલા આટલા વર્ષેથી સત્સંગમાં અમારી અનેક લોકો સેવા પૂજા અમારે અર્થે વસ્ત્ર અલંકાર લાવે છે, પણ કોઈની અમે આમ સામે જઈને લેતા નથી। આજ તો એરી ભગત ઉપર અમારે અતિશય રાજીપો થયો। એ આ પ્રેમભાઈ પ્રેમચંદભાઈ મૂળ એને આ દીવબંદરના વાણિયાએ સત્સંગ કરાવેલો, અને આવી રીતની આ આખી કથા છે। અને એમને પણ ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ નિશ્ચય થયો, એ ભાગશાળી બની ગયા। હવે કે ન કે, સખી દેખો મેરે બડે ભાગ,
દીનો શ્યામ સલૂણો, સખી દેખો મેરે બડે ભાગ, દીનો શ્યામ સલૂણો।
તાળીઓ બધા એ બહુ હારી પાડી, પણ મારે આખું નોટેશન ભરી ગયું, પણ નોટેશન તો યાદ કરાવો સંગીત વાળા, આમ આવું થોડું હાલે વગર।
સખી દેખો મેરે બડે ભાગ રે, સખી દેખો મેરે બડે ભાગ રે, સખી દેખો મેરે બડે ભાગ રે, દીનો શ્યામ સલૂણે મોકું સ્વાંગ રે,
દીનો શ્યામ સલૂણે મોકું સ્વાંગ રે,
દીનો શ્યામ સલૂણે મોકું સ્વાંગ રે, સખી દેખો મેરે બડે ભાગ રે, સખી દેખો મેરે બડે ભાગ રે, સખી દેખો મેરે બડે ભાગ રે, સખી દેખો મેરે।
આમ દીવબંદર વાળાને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાથે હાંધો થઈ ગયો. કેટલા મોટા ભાગ્યની વાત, કેવા ફાવી ગયા, એ થઈ ગયો બેડો પાર, મનુષ્ય જન્મ સફળ, લખ 84 ટળી અને મનોહર મૂર્તિ મળી. હે, એની ભવોભવની પુનાઈ ફળી હો ભાઈ. પછી દીવબંદરના શેઠ એમ કહે છે, એટલે કે પ્રભવાનંદ સ્વામી વટામણના માધવરામને એમ કહે છે, માધવરામ પછી તો અમારે ગામમાં બધાયને એક જ પ્રગટ સહજાનંદ સ્વામીની પાકી નિષ્ઠા થઈ ગઈ. હે, બધા ભેળા મળીને સત્સંગ કરીએ ને કથા કરીએ ને મહારાજના પરચાની વાતું કરીએ અને મહારાજની મૂર્તિનું ધ્યાન ધરીએ ને એવું ભગવાન સુખ આપે ને એવા જીવનમાં અલૌકિક પરચાઓ થાય અને એ બધો આનંદ દીવ બંદરમાં અમે બધા સત્સંગી ભેળા થઈને લૂંટતા હતા. અમારું ગામ દૂર એટલે સાધુ તો ભાગ્યે કોકવાર આવે, પણ અમે બધા મહારાજને ખૂબ ભાવથી ભજતા હતા, સત્સંગ કરતા હતા. કે સત્સંગ કરતા કરતા હવે મારા દિલમાં સંસારમાં રહેવાનું જરાય ગમતું નહીં. મારા મનમાં વિચાર ઘોળાવા માંડ્યો કે આવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, હું એનો આશ્રિત છું, એનું ભજન કરું છું, એનું ધ્યાન ધરું છું, અને આ સંસારમાં પડ્યો પડ્યો શું કરું છું, આઈ શું કામ છે મારે. માધવરામ, મેં ભગવાન સ્વામિનારાયણના સાધુ થવાનું નક્કી કર્યું, ઠાન લીયા મોને, અને પછી મારા ગામના બધા સત્સંગીઓને મેં કહ્યું કે મારે સાધુ થઈ જવું છે. સમજણા બહુ રાજી થયા, ઓછી સમજણી વાળાને થોડીક તકલીફ થઈ, અને મારા સગા સંબંધીઓને તો પહેલેથી મેં આમ છોડી દીધેલા જેવા જ હતા. કેમ, જે દરિયામાં મને જેદી ભગવાને બચાવ્યો તેદીથી મને સગા સંબંધીઓમાં તો કાંઈ હેત જ નહોતો, એ બધાનો ના તો હાવ તોડી નાખ્યો. અને હું ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યો, પરમાત્માને દંડવટ કર્યા અને મેં કહ્યું કે મહારાજ, હવે મને તમારો સાધુ કરો, મને તમારી પાસે રાખો, તમારા સમીપની સેવા આપો, હું મારું આયુષ્ય હવે આ રીતે તમારી સેવામાં ગાળવા માગું છું, બીજું મારે કાંઈ કરવું નથી, આ દુનિયામાંથી મારે કાંઈ જોતું નથી, અહીં કાંઈ લેવાનું છે નહીં, મારી હારે કાંઈ આવવાનું નથી, મૂર્ખાઈ મારે કરવી નથી, તમારા સાધુ થઈને તમારી સેવામાં રહેવું છે, મને શરણે રાખો નાથ, મને શરણે રાખો, આપનો સાધુ બનાવો બાપ. મનોહર મૂર્તિ કરુણા દ્રષ્ટિએ મારી સામું જોઈ રહ્યા. મને એમ થયું કે શું કરશે, મને સ્વીકારશે કે નહીં, અને ના પાડશે તો મારી હું દિશા થશે. આજુબાજુ સંતો પાર્ષદો ઊભા છે, હું મહારાજને કરગરું છું, મહારાજ મારી સામું જોઈ રહ્યા છે, હું કહું છું દયા કરો, મને સાધુ કરો. એ જ વખતે મહારાજ બોલ્યા, કોઈ છે હાજર? બોલો ને મહારાજ. કાતર લાવો. પછી મું પર કરુણા કીધી, પોતે હાથમાં કાતર લીધી. પછી મું પર કરુણા કીધી, પોતે હાથમાં કાતર લીધી. મારી ચોટી કાપી સહજાનંદ જે જે. સમજ્યા તમે? એ મુંડન તો રાખતા હતા, ખાલી ચોટલી વધારે પડતી મોટી હશે. મારી ચોટી કાપી સહજાનંદ, મારું નામ પાડ્યું પ્રભાનંદ.
લખે છે આ એનું કાવ્ય છે. પોતે વાત
કરે મારું નામ પાડ્યું પરભાનંદ,
મારું નામ પાડ્યું પરભાનંદ.
એ છે સર્વે ધામના ધામી વળી સર્વેના અંતરયામી, એ છે સર્વે
માધવરામ. આમ થઈ ગયું મારું કામ. આમ હું ભગવાન સ્વામિનારાયણનો સાધુ થયો. માધવરામ કેવા મારા ભાગ્ય. ત્યારે માધવરામને એમ થયું કે હવે મારે વટામણમાં રહેવું હરામ, હવે આપણે સાધુ થવું. હે પ્રભા સ્વામી, હું સાધુ થઈ જાઉં એટલે થઈ જ જવાય, એના જેવા કોઈ ભાગ્ય જ નહીં. જો પાછો બીજા ત્રીજાને પૂછતો નહીં, નબળાને ના પાડશે. જો હું સાધુ થઈ ગયો. હે
સખી દેખો મેરે બડે ભાગ્ય રે,
સખી દેખો મેરે બડે ભાગ્ય રે,
સખી દેખો મેરે બડે ભાગ્ય રે,
સખી દેખો મેરે બડે ભાગ્ય રે.
દિનો શ્યામ સલોણે મોકો સ્વાંગ રે,
દિનો શ્યામ સલોણે મોકો સ્વાંગ રે,
દિનો શ્યામ સલોણે મોકો સ્વાંગ રે. સખી દેખો મેરે બડે ભાગ્ય રે,
દેખો મેરે બડે ભાગ્ય રે,
મેં તો ભઈ સુહાગણ નારી રે,
પુરુષોત્તમ
વર મળ્યા, મળ્યા પિયા મોયે સુખકારી રે,
મળ્યા પિયા મોયે સુખકારી રે.
મને તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણે અંગીકાર કર્યો. હે મારા સ્વામીને વર બન્યા, પતિ બન્યા, મહા સુખકારી પુરુષોત્તમ પિયા મિલા,
તભી માના ભાગ્ય મેરા ભારી રે. સખી દેખો, સખી દેખો મેરે બડે ભાગ્ય રે,
સખી દેખો મેરે બડે ભાગ્ય રે,
સખી દેખો મેરે બડે ભાગ્ય રે.
આવી પોતાના અનુભવની વાત વટામણમાં અવધિચ્ય બ્રાહ્મણ માધવ રામને પ્રભાનંદ સ્વામીએ કરી પોતાના અનુભવની, અને કહ્યું કે મારા જેવા તમારા જે મનોરથ છે ને એ પૂરા થઈ જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો. જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે આજ, તેને સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત દર્શન આપે છે. માધવરામ એમ સ્વામી, હા બહુ સારું સ્વામી. સ્વામી કહે છે, વાલા ભક્તો હવે મને રજા આપો, હું ઘણા દિવસ વટામણમાં રહ્યો, હવે મારે કૌકા જવું છે. બધા એ રડતા નેત્રે પ્રભાનંદ સ્વામીને વટામણમાંથી વળાવ્યા, અને સ્વામી ત્યાંથી કૌકા ગામ ગયા. પણ માધવ રામનું હૃદય હવે પુરુષોત્તમ નારાયણના વિચારે ચડ્યું. પ્રભાનંદ સ્વામી જેવા સંતના વિશ્વાસે હવે માધવ રામે અખંડ સ્વામિનારાયણ 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 ભજન આદર્યું. એ પોતાના ગ્રંથ શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં એવું લખે છે કે સ્વામી અમારે પૂર્વાશ્રમના ગામ વટામણમાંથી નીકળીને કૌકા ગયા અને પછી સ્વામીની વાતથી મને જે કુમારી ચડેલી અને મેં સ્વામિનારાયણનું ભજન આદર્યો. સ્વામિનારાયણ ભજન કીધું, હું બેહી ગયો ભજન. સ્વામિનારાયણ 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 જેમ પ્રભાનંદ સ્વામી પાટિયાને વળી ગયા હતા એમ હું સ્વામિનારાયણને વળી ગયો. સ્વામિનારાયણ ભજન કીધું કીધું એજ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ
થોડી દેર કે લિયે ખડે હો જાય
સ્વામિનારાયણ વાલા
સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ
હે સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ
સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ
સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ
સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ
तल्लीन होकर गाइए
स्वामी नारायण स्वामी नारायण
स्वामी नारायण स्वामी नारायण
स्वामी नारायण स्वामी नारायण
स्वामी नारायण स्वामी नारायण
ओ स्वामी नारायण स्वामी नारायण
Swami Narayan
Swami Narayan
સ્વામી નારાયણ ભગવાન. વાલા સંતો ભક્તો પોતપોતાને સ્થાને વ્યવસ્થિત બેસે.
સ્વામી નારાયણ ભજન કી ધૂમ.
આજે રામનવમી છે અને સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય તિથિ હરિનવમી પણ છે. રામનવમી ને હરિનવમી અને બરોબર આ વટામણના માધવરામની કથા આવી છે. એ રામનાય ઉપાસક હતા, કૃષ્ણનાય ઉપાસક હતા અને સહજાનંદમાં સમર્પિત થયા. એ નિજ અનુભવ નિજ ગ્રંથમાં નિજ કલમે લખે છે,
સ્વામી નારાયણ ભજન કીધું રઘુનાથે ત્યાં દર્શન દીધું.
સ્વામી નારાયણ ભજન કીધું રઘુનાથે ત્યાં દર્શન દીધું.
હે સ્વામી નારાયણ ભજન કીધું રઘુનાથે ત્યાં દર્શન દીધું.
સ્વામી નારાયણ ભજન કીધું રઘુનાથે ત્યાં દર્શન દીધું.
હે મને રઘુનાથે ત્યાં દર્શન
માધવરામને આશ્ચર્ય થયું કે ભજન કરું છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા. મંદ મંદ પ્રભુ રામ હસે છે. માધવરામે વંદન કર્યું ત્યારે રામચંદ્ર પ્રભુ એવું બોલ્યા, બેટા માધવરામ તમે ખૂબ સારું કામ કરો છો, બેટા ઠીક કરો છો. એમ કહી એ મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. મારા આનંદનો કોઈ પાર ન રહ્યો કે તમે ઠીક કરો છો.
સર્વાવતારી પુરુષોત્તમ નારાયણને ખોળે ગયા અમને અવતારોને એ બહુ ગમ્યું. માધવરામને પણ એમ થઈ ગયું કે વાહ, કાંઈ ભૂલ નથી થતી, મારા ઈષ્ટદેવ રામચંદ્રજીએ મને સંમતિ આપી દીધી, હું ફાવી ગયો. એને બહુ આનંદ. પણ મનમાં એમ થયું કે હવે હું જેનું નામ જપું છું, હું જેના રંગે રંગાણો છું, પ્રભાનંદ સ્વામીને વચને મેં નક્કી કર્યું છે કે સ્વામિનારાયણ 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 રટ્યા જ કરું છું, છોડવું જ નથી. મને મારા ગુરુ પ્રભાનંદ સ્વામીએ કીધું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે અને સ્વામિનારાયણ સાક્ષાત દર્શન દે છે. સંતનું વેણ ખોટું ન હોય. માતંગ ઋષિએ એમ કીધેલું કે દીકરી તું રામ રામ કરજે, રામ તારી ઝૂંપડી આવશે. એ દીકરી 8-12 વર્ષની હશે ત્યારે કીધેલું હશે, તે દીકરી 80 વર્ષની થઈ તેદીએ પણ એ સંતનું વચન તો ફળીભૂત થઈને જ રહ્યું. રામ લક્ષ્મણ એની ઝૂંપડી આવ્યા અને એના બોર ખાધા હતા. સાધુ કે ખોટું થાય નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું ને મારા ઈષ્ટદેવ રામચંદ્રજીએ દર્શન દીધું, પણ મારે સ્વામિનારાયણ સર્વાવતારીની હવે જરૂર છે. મારા ઈષ્ટદેવ રામચંદ્રજીની હવે તો મને સંમતિ છે. માટે જ્યાં સુધી મહારાજ દર્શન દે નહીં ત્યાં સુધી સ્વામિનારાયણ 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 ચાલુ જ રાખવું છે, મૂકવું જ નથી. ફરીવાર હું એ તાર બની લાગટ 3 દિવસ ને 3 રાત સ્વામિનારાયણ 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 રટતો જ રહ્યો. ત્યારે જળહળ જળહળ તેજ પ્રગટ્યું અને એ તેજ મેં જોયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ મને દર્શન દીધું. ત્રિભંગી મૂર્તિ બાંસુરી બજાવે છે, મોર પીછવાળો મુંગટ છે, મંદ મંદ પ્રભુ હસે છે, અને 7 વર્ષની એમની ઉંમર છે. 7 વર્ષનો એ કનૈયો મારી સામે પ્રગટ થયો, પીળું પિતાંબર પહેર્યું, માથે મોર મુંગટ, એના ઉપર કલગી ધારેલી હતી. દર્શન થતા જ મારા હૃદયમાં બહુ આનંદ થયો, બહુ આનંદ. ભગવાન કૃષ્ણ હસ્યા, કેમ જે મને કૃષ્ણમાં પણ હેત હતું. એણે પણ કહ્યું, માધવરામ તમે ઠીક કરો છો, સારું કામ કરો છો. એમ કહીને એ મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. માધવરામ કે મને એમ થયું કે હવે ઘનશ્યામ આવશે. સબ અવતાર ને કે અવતારી, દિવ્ય અલૌકિક મૂર્તિ ધારી. અને પછી મેં ઘનશ્યામ શ્રીહરિને સંભાળ્યા કે હે સ્વામિનારાયણ, હે મારા હૈયાના હાર, હે મારા પ્રાણ આધાર, કૃપા કરો, કૃપા કરો. એવા સંભાળ્યા ને એવા હૈયામાં ઠેરાવ્યા. બહુ હૈયામાં હિંમત આવી, જોતા સ્વામી માં વૃત્તિ ઠરાવી. બહુ હૈયામાં હિંમત આવી, જોતા સ્વામી માં વૃત્તિ ઠરાવી. બહુ સ્વામી નારાયણ નામ લેવા માંડ્યું હૈયે ઘણી હામ, બહુ સ્વામી નારાયણ નામ મેં તો લેવા માંડ્યું રાખી હૈયે હામ. ત્યાં તો મૂર્તિ દેખાણી દયાળ, ગૌર સ્વરૂપ ને ભૂજા વિશાળ. પ્રભુ બંને શ્યામ અને ઘનશ્યામ ગૌર દેખાણ છે. આ એમની નિજ અનુભૂતિ પોતે પોતાને હાથે પોતાના ગ્રંથમાં લખે છે કે હવે મને શ્વેત મૂર્તિ દેખાય, મારા આનંદનો કોઈ પાર ન રહે. શું અદ્ભુત વાત છે. પછીમાં એક વાત કહી દઉં કે આપણે કોઈ દી આટલી તાલાવેલી રાખી છે ભગવાનના દર્શન માટેની. કોઈ દી આવું ભજન ક્યારેય ભગવાનના દર્શન થાય એને માટે કર્યું છે? જરૂર નથી ને. ધંધા પાણી હરખા હાલે, સુખિયા રહીએ, બસ આજ આપણા સત્સંગનું ફળ છે, આપણી આબરૂ રહે. ભગવાને બહુ એમાં બધું આપી દીધું, હવે ભગવાન આઘા રહે તો બાદ નહીં, પણ આ લોકોને તો ભગવાન વિના રહેવાય એવું જ નહીં. એને આબરૂ નહોતી જોતી, એને પૈસો નહોતો જોતો, એને સંસારના સુખ કે સમૃદ્ધિ કે મકાન કાંઈ નહોતું ખપતું. એને એક જોઈએ મહારાજ, એને એક જોઈએ ભગવાન, એને એક જોઈએ માધુરી મૂર્તિ. કથા વાર્તા સાંભળતા સાંભળતા આપણા પણ હૃદયમાં જેથી આવી ગાંઠ વળી જશે કે મારે એક મહારાજ જોઈએ, માત્ર મહારાજ, માત્ર મહારાજ. તમે મળો ને બાકીનું ટળો એવી જ્યારે રોમે રોમ ખુમારી ચડશે ત્યારે એ દેખાય, પણ ખુમારી નહીં ચડે ત્યાં સુધી તો મને નહીં દેખાય ને તમને નહીં દેખાય. ભગવાન દુર્લભ નથી, ભગવાનની ખરેખરી ખુમારી દુર્લભ છે. ત્યાં તો મૂર્તિ દેખાણી દયાળ, ગૌર સ્વરૂપ ને ભૂજા વિશાળ. ત્યાં તો મૂર્તિ
બહુ વાલો હેત દેખાડે
જોતા માવો હે ત દેખાડે
નેત્ર માતિ આનંદ પમાડે
નેત્ર માતિ આનંદ
જોતામાં બહુ હેત દેખાડે. મહારાજ બહુ કરુણા દ્રષ્ટિથી એની સામું જોઈ રહ્યા છે એટલે એની અનુભૂતિ એના શબ્દોમાં લખે છે કે જોતામાં બહુ હેત દેખાડે. પછી એમ લખ્યું નેત્રમાં અતિ આનંદ પમાડે, એની આંખોમાં જ એટલો બધો આનંદ છલકતો હતો એનાથી હું છલકાઈ ગયો. એટલા રાજી કે ન પૂછો વાત. અરે એ દર્શન થતા જ મારું મન એમાં સમગ્રપણે ખેંચાઈ ગયું. માધવરામ કહે છે કે હું આખે આખો એમાં ખેંચાણો. એ વખતની ભગવાનની વેશભૂષાનું આપની પાસે વર્ણન કરું છું. વર્ષો ગયા પણ હજી મને એ માયલું કાંઈ ભૂલાણું નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે શ્વેત ખેસ પહેર્યો હતો અને નટવર વેશ ધાર્યો હતો. અલૌકિક શોભા હતી, અલૌકિક શોભા. હું તો મહારાજની હામુ નામુ જોઈ. મેં આજુબાજુ જોયું ક્યાં મહારાજ બેઠા છે. આ પહેલ વહેલા મને પુરુષોત્તમ નારાયણના દિવ્ય દર્શન થયા હતા. મારે ઘેર મારે ગામ વટામણમાં જ મને આ દિવ્ય દર્શન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા થયા હતા. મને જોતામાં એવું લાગ્યું કે ભગવાન કારિયાણીમાં બિરાજમાન છે. ત્યાં તો મંદ મંદ હસતા મહારાજ બોલ્યા, માધવરામ અને મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. મારો પિયુ બોલ્યો, કેટલું મીઠું બોલ્યો. માધવરામ અમે ભુજનગરથી અત્યારે કારિયાણી આવ્યા છીએ. તમારે વટામણને કારિયાણીને જાજુ છેટું નહીં. માધવરામ સમજી ગયો, મોહનવરના તેડા આવ્યા, હાનમાં સમજાવ્યા કે હવે સંસારનો ઉલાળિયો કરીને કારિયાણીમાં મારા ભેગા થઈ જાઓ. એટલું કહીને ભગવાન અદૃશ્ય થયા. અને પછી એક મિનિટ ઊભો રહે બીજો હોય, મારા હૃદયમાં આનંદનો કોઈ પાર ન રહ્યો. તરત જ સર્વ અવતારી શ્રીહરિને મળવા માટે એકાએકી કોઈને પૂછ્યા વગર, કોઈની રાહ જોયા વગર, કોઈનો હથવારો લીધ્યા વગર હું વટામણથી વહેતો થયો. સંવત 1861 સાલ હતી અને બરોબર મહાસુદ પાંચમને વસંત પંચમીનો દિવસ હતો અને ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં પધાર્યા હતા અને સમયો ચાલતો હતો. હું ત્યાં પહોંચ્યો, હાય હાય હાય, વસ્તા ખાચરના દરબારમાં વારો વાલો બેઠા છે, સંતો હરિભક્ત બ્રહ્મચારી સાધુ બધા હાય દર્શન કરે છે. જેવા મેં મારે ગામ વટાણ મનમાં પ્રત્યક્ષ દર્શન કર્યા હતા એવા ને એવા વસંત પંચમીને દિવસે કારિયાણીમાં મેં સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ જોયા અને એનું વર્ણન
એણે પોતે જ પોતાના આ શ્રી હરિ કૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના 9મા તરંગમાં આ રીતે લખ્યું છે, નિજ અનુભૂતિ નિજ કલમે. આ માધવાનંદ સ્વામી ઉર્ફે માધવદાસ સ્વામીએ લખ્યું છે. કેવા મને દર્શન થયા 61ની સાલમાં.
વયનાની ને નટવરવેશ,
તેથી મહારાજની ઉંમર નાની.
વયનાની ને એ નટવરવેશ, મુને મળ્યાવાલો કાઠિયાવાડ દેશ. કારિયાણી ગામ કાજુ છે નામ, ત્યાં તો મળ્યા મને મહાસુખ ધામ. પાટે બેઠા તા પ્રાણ આધાર, પૂજા વિધિ તો બની છે સાર. પાટે
પાટે બેઠા
તા પ્રાણ,
મહારાજ નું પૂજન કરેલું છે, કપાળે ચંદન ભર્યા છે નામ મારા બાજુ ફેર્યા. હું આવ્યો ને એટલે
પૂજા કરવાને હું પણ ગયો.
પૂજા વિધિ હાલતો
પૂજા કરવાને હું પણ ગયો.
લાઈનમાં ઉભો રહ્યો,
મરજી જોઈને હું ઉભો જ રહ્યો.
સીધું જવાય નહીં, ઇશારો થાય, મરજી બતાવે તો પહોંચું. આમ ઉભો રહ્યો, જી આવો એમ કે એટલે તરત પૂજા કરે. મરજી ની રાહે, મરજી જોતો જોતો મહારાજની પાસે હું કારિયાણીમાં ઉભો રહ્યો. ત્યાં તો મહારાજે મારી સામું જોયું, પણ એના નેણ એની કરુણા, અને બોલ્યા,
મેર કરી મને બોલાવ્યો માવે, કરી મને બોલાવ્યો માવે, મેર કરી મને બોલાવ્યો માવે, મેર કરી મને બોલાવ્યો માવે. કરથી સાન કરી કહ્યું જે આવે, કરથી
કરથી સાન કરી
કહ્યું આવો જે આવે.
पूजा करी में रोही जरी दे
पूजा करी में रोही जरी दे
मोहन जीनी है ते आने प्रीते
मोहन जीनी है ते आने प्रीते
कृपा करी ने सामु जो
कृपा करी ने सामुज जोयो
जन्म मरण नो दुख मारु खोयो
जन्म मरण नो दुख मारु खोयो
ते दी तमारी परमहंस नी दशा
अवे સિદ્ધિ મહારાજ જ્યારે વાત શરૂ કરે
પરમહંસની દશા
61 ની સાલમાં મહારાજ બહુ વસ્ત્ર ઘણાના નહોતા પહેરતા હજી 58 માં જ ગુરુધામમાં જ્ઞાન ગાદીએ બેઠા છે પોતાને એટલા બધા કોઈ પુરુષોત્તમ તરીકે જાણતા નહોતા મોટા ભાગના બધા સ્વામી જાણે સાધુ જાણે એટલે મહારાજ પરમહંસની દશામાં જીવતા પુરુષોત્તમની દિશામાં નહીં એટલે એવું કહે છે
તે તમારી પરમહંસની દશા
તે તમારી પરમહંસની દશા
એ મૂર્તિ મારા હૃદય
પરમહંસ સ્વરૂપ મારા હૃદયમાં પહેરી ગયું
હે મૂર્તિ તમે મારા થયામાં વશા વાલા તમે વશા 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 સંત મહિમાની તેદી વાતો વંચાતી સંત મહિમાની વાતો વંચાતી થાય છે સાથી સાંભળી શીતળ થાય છે છાતી પહેરું ધોતિયું ને ઓઢીતી બોરી પહેરું ધોતિયું ને ઓઢીતી બોરી
મહારાજે ધોત્યું પહેર્યું પહેર્યું ખેસ અને બોરી ઓઢી હતી બોરી એટલે ચોકડી વાળો જાડો ચોફાળ એને બોરી કે
પહેર્યું ધોતિયુંને ઓઢીતી બોરી
પહેર્યું ધોતિયુંને ઓઢીતી બોરી
હાથમાં સુંદર છડી લાલ ફોરી
હાથમાં સુંદર છડી લાલ ફોરી
હાથમાં સુંદર લાકડી હતી લાલ ફોરી લાલ કોર વાળી કે લાલ ચમકદમક વાળી આવું દર્શન કારિયાણીમાં પહેલ વહેલું મને થયું
લીધું લાડી લે મન મારું હરી
લીધું લાડી લે મન મારું હરી
વૃત્તિ મારી તે વાલે વશ કરી
વૃત્તિ મારી તે વાલે વશ કરી
મેં દાખલો નથી કર્યો એમણે જ એના પ્રતાપે મારી વૃત્તિ પોતાના સ્વરૂપમાં ચોંટાડીને સ્થિર કરી એણે જ કૃપા કરીને મને એનામાં હેત કરાવ્યો ને મારી અખંડ વૃત્તિ કરી દીધી ને એનામાં મને એણે જ જોડ્યો
વૃત્તિ મારી તે વાલે વશ કરી
વૃત્તિ મારી
લીલા સંભારે છે.
રાસ રાસ તો ગમતા તા ફરતા
મહારાજ બેઠા હતા એના ફરતા સાધુઓ રાસ લેતા હતા.
તાતા ફરતા વચ્ચે વાલમ તમે લટકા કરતા વચ્ચે વાલમ તમે લટકા કરતા લટકાલા લટકા કરતા તમે હાથે
નો પ્રથમ ભેટો થયો અને આનંદનો કોઈ પાર ન રહ્યો અને મને એ પ્રગટ પરમાત્મામાં પ્રગાઢ પ્રીતિ થઈ અને ત્યારે જ શ્રી હરિએ એ જ વખતે મને પાસે બોલાવી અને સાધુ કરીને કહ્યું ધડાક લઈ માધવ રામ મટાડી માધવાનંદ સ્વામી નામ આપી દીધું. સાધુનો સ્વાંગ દઈ દીધો.
સખી દેખો મેરે બડે ભાગ્ય રે
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 મળા પિયા મોહે સુખકારી રે
મળા પિયા મોહે સુખકારી રે
મેં તો ભાઈ સુહાગણ નારી રે
તો ભાઈ સુહાગણ નારી રે
સખી દેખો મેરે બડે ભાગ્ય રે
સખી દેખો મેરે બડે ભાગ્ય રે
સખી દેખો મેરે રે બડે ભાગ્ય રે
સખી દેખો મેરે બડે ભાગ્ય રે
સખી દેખો રે મેરે રે બડે ભાગ્ય રે
સખી દેખો રે મેરે બડે
અદ્ભુત કથા માધવરામની. માધવરામ કે હવે તો માધવાનંદ સ્વામી. માધવાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં તરંગ 56માં એવું લખ્યું કે એક સમયે ગામ કારિયાણીએ મહારાજે જન્માષ્ટમીનો સમયો કર્યો તેથી હજારો ભક્તો દર્શને આવ્યા હતા. મહારાજે ઢોલિયા ઉપર હાથમાં ચોપડો લઈને બેઠા હતા. કીર્તન ગવાડતા ચોપડામાં જ જોઈ
સ્વામી પોતે ગાતા ગાતા જ્યાં જાય ત્યાં સમાધિઓ ઘણા જનને થાય પાછા એમાંથી સૌને સ્વામી જગાડે એમ સૌને આનંદ પમાડે
કારિયાણીમાં એક નાનો ઓરડો હતો ને એમાં પાછી બે મોટી કોઠીઓ હતી. એમાં વળી મહારાજનો ડોલ્યો અને એમાં મહારાજ બેઠેલા અને બાકી બધું માણા બહાર ચોકમાં. અને એમાં માંડ્યો વરસાદ આવવા. ભભડાટી બોલી ત્યારે મહારાજ જે ઓરડામાં બેઠા હતા એમાં જગ્યા જ નહીં, કોઠીઓ ને ઢોલ્યો નાનો ઓરડો. પણ મહારાજ એવું બોલ્યા, એ બધા આ અંદર આવતા રહ્યો.
બોલ્યા મહારાજ મુખ થી વેણ હિતકારી અતિ સુખ દેણ. આ ઓરડામાં આવી સૌ ગરો પલળશો માં બારા કોઈ ન રહ્યો.
એમનું કાવ્ય છે. આ ઓરડામ ગરો પલળશો માં બારા કોઈ ન રો. ગરો નરો બારા કોઈ ન રહ્યો એમ. આવી જાવ અંદર બધા.
બોલ્યા હરિ ભક્ત સહુ ભાય સ્વામી ઓરડામાં તો માશુ નાય.
તેથી મહારાજ ને સ્વામી કે સ્વામી ઓરડામાં નહીં માય એમ.
પછી હરિવર કે નો હું માય માળા પણ માનતા નથી. હરિએ જાલ્યા તે હાથો હાથે
ઊભા થઈને આવ્યા. બાવડા પકડી પકડીને બધાને ઓરડા માંડ્યા ગાલવા. હલો અડધામાં કોઠી અડધામાં પાટ ઢોલ્યો, અડધો ઓરડો ખાલી હતો.
અડધા ઓરડામાં બેસાર્યા નાથે.
આ માધવાનંદ સ્વામી કે મેં નજરે જોયું. આ રીતે હજારો સંતો ભક્તોને એક ઓરડામાં, નાના એવા ઓરડામાં હમાડી દીધા કારિયાણીને. મહારાજ કે બધા હમાઈ ગયા ને? હમાઈ જાય નો હમાય. પછી વરસાદ બંધ રહી ગયો. પછી મહારાજ ગયા, હાલો નીકળો બારા. છાટા બંધ થયા ને બધા બારા નીકળ્યા તો ફળિયામાં પણ નો માયા. સાહેબ બારા નીકળ્યા ત્યારે ફળિયામાં નો માયા. શ્રી હરિ આવો પ્રતાપ દેખાડ્યો અને સૌને સુખ્યા કર્યા. અને એટલા માટે જ નિષ્કળાન સ્વામી એમ કે છે,
મેં તો ભઈ સુહાગણ નારી મળ્યા પિયા મોહે સુખકારી. તબી માના ભાગ મેરા ભારી રે સખી દેખો મેરે બડે ભાગ્ય રે.
વાલા ભક્તો, આટલું આ ઓટામણના માધવરામ ઉર્ફે માધવદાસ કે માધવાનંદ સ્વામીનું આખ્યાન, ભેળુ પ્રભાનંદ સ્વામીનું આખ્યાન આપણે સાંભળ્યું. બધા રાજી થાજો, થોડી વાર મહારાજનું સ્મરણ.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ.
Bye.
સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.